બધ આત્માને મુક્ત બનાવવા માટે આ બ્રહ્માંડની અંદર પધારી, સાથે બેસી કેમે કરીને જીવાત્માને મોક્ષનો માર્ગ ખુલ્લો થાય એને માટે બ્રહ્મ અને પરબ્રહ્મે સાથે બેસી જે વિચારણા કરી છે એને વચનામૃત કહેવામાં આવે છે. બ્રહ્મ અને પરબ્રહ્મે સાથે બેસીને સંવાદો કર્યા છે કે જેના માટે આ બ્રહ્માંડમાં આપણે આવ્યા છીએ, કાર્ય કેમ કરીને સફળ થઈ જાય, જીવાત્મા કેમ બધ મટીને મુક્ત થઈ જાય, એટલે અદ્ભુત આવા સંવાદો છે જેને આપણે વચનામૃત કહીએ છીએ. જો કે ભક્તો, વચનામૃતનું ઊંડાણ માપી ન શકાય એટલું અગાધ છે. એમાં લોયા પ્રકરણમાં અમુક અમુક જે વચનામૃતો છે એ તો ભગવાન સાથે ભળે તો બહાર નીકળાય, ને તો નીકળાય નહીં. લોયાનું ચોથું, કાલે આપણે વાંચ્યું તો કયું, લોયાનું સાતમું. હું સમજુ છું ત્યાં સુધી આખા આયા વચનામૃત પ્રકરણની અંદર લોયાનું સાતમું, વડતાલમાં વડતાલના 18માંનો છેલ્લો પ્રશ્ન, પ્રથમનું 12મું, આજે વચનામૃતો છે બહુ જ ગહન છે. એટલે તમે લોયા પ્રકરણ જલ્દી લેવા માગતા નહોતા, પણ મહારાજનો એક આશીર્વાદ છે, આને વારંવાર કોઈ વાંચે તો એને અર્થ સ્ફૂરશે. આ વખતે લોયા પ્રકરણનું 7મું વચનામૃત અમેરિકામાં બહુ વાર વાંચ્યું, એકલા એકલા બહુ વાંચ્યું, બહુ વાંચ્યું, કારણ કે હવે લીધા સિવાય છૂટક્યો નહોતો, હવે લેવું પડે એમ હતું, અને સમજાતું નહોતું પાછું, અને સમજાય નહીં ને તમને પછી ગોટો વાળી દઈએ તેનો અર્થ નહીં. પણ કાલે તે બેઠા પછી ભગવાનને બહુ પ્રાર્થના કરતા, તમને ખબર કાલે મોડો આવ્યો હતો અહીંયા, તેની જ મહેનતમાં હતા, અને તોય તે માનશો છેલ્લે સુધી એમ ન થયું કે મારો ક્લિયર અર્થ થાય એમ. પછી મેં કીધું મારે ઈચ્છા છે એમ થશે, ભગવાન ખબર બોલશું, મહારાજ જે બોલાવે તે બોલશું એમ કહીને પછી બેસી ગયા. અને ખરેખર સંતોષ થયો કે કાલે જે વચનમૃત વંચાણું એવો જ એનો અર્થ નીકળે, એના સિવાય બીજો અર્થ નથી. ઉતારો પર એમ ગયા ને તો પુરાણ સ્વામી પણ કીધું મને કે તમે તો હમણાં સાધ્યા, હું તો કે કેટલા વર્ષથી સાધ્યો, કે હું આ હાથમું આવે ને ત્યારે કે ભડકી જતો હતો કે, અને મનમાં થતું મોડું હાથમું હું કે કાંઈ સમજ પડતી નથી, કે મને આજ બહુ આનંદ થયો કે સંતોષ થયો કે ખરેખર લોયાનું 7મું આમ જ કાંઈક કહે છે. અને ભક્તો, હું તો એમ માનું સંપ્રદાયની અંદર ઠેર ઠેર વચનામૃતની કથાઓ થવી જોઈએ, તો ભગવાન સ્વામિનારાયણની ઉપાસના દબાયેલી બહાર આવે, અને એ ઉપાસના બહાર આવે ને તે દાડે સિંહ સ્વરૂપ હરિભગત બની શકે. ઉપાસના સમજાણે વિના વેગ પકડાય એવું નથી જણાતું એમ. આજનું વચનામૃત ગહન છે પણ કાલના જેવું નથી, આ સમજાય એવું છે. અમુક વચનામૃત ભક્તો એવા છે તમે વાંચવાનો અભ્યાસ નથી રાખતા, બાકી 50-60% વચનામૃત એવા છે ખાલી તમે પોતે જાતે વાંચો તો જાતે સમજાય એવા છે, પણ એક દિવસે ન સમજાય. પણ એકનું એક વચનામૃત તમે, તમારે નિયમ હોય રોજ એક વાંચવું તો વર્ષમાં એક ફેર આટો મારો તો 2-3 વર્ષ થાય તો તમને 60% વચનામૃતો તો સમજાઈ જાય. કદાચ તમે બીજાને સમજાવી ન શકો પણ પોતાને તો ખબર પડી જાય કે આમાં આવું કંઈક મહારાજ કહેવા માગે છે. હું ધારું છું ત્યાં સુધી વચનામૃતની અંદર ગહનતામાં ગહનતાવાળો કોઈ જો પોઈન્ટ હોય તો ઉપાસના ઉપર મહારાજ જ્યારે ડિપેન્ડ થતા હોય ને ઉપાસના ઉપર જ્યારે જતા હોય ને એવા જે વચનામૃતો છે વધારે ને વધારે, ઘણા બધા અનુભવ પછી કહું છું, વધારે ને વધારે ગહન છે. કારણ કે જે વચનામૃત ઉપાસના પરત્વે લખાયેલા હોય એમાં આપણને એમ લાગતો કે આ વચનામૃત પરોક્ષનો જ ભાવથી લખેલું છે અને આમાં મહારાજની વાત નથી, અને ઊંડાણમાં જ્યારે જાય છે ને ત્યારે એમ લાગે છે કે આમાં મહારાજે પોતાની જ વાત કરી છે, બીજું કાંઈ મહારાજ કહેવા જ માગતા નથી. એટલે ઉપરથી ઉપલક અર્થ જુદો દેખાય છે અને ભીતરમાં જ્યારે ઉતરીએ ને ત્યારે એમ લાગે ઓહો હો, અને પછી જે અહોભાવ પ્રગટ થતા, આ હા હા, મહારાજે કેટલી અદભુત વાત લખી. વડતાલનું 18મું વચનામૃત તો ગજબ કરી નાખી મહારાજે. આપણા ઈષ્ટદેવ શ્રીકૃષ્ણ નારાયણ છે કહીને ગજબ કરી નાખી. બોલો, એટલી સરસ વાત મહારાજ એમાં કરી, એટલી બધી સરસ વાત કરી કે આપણા મનમાં એમ થાય, ઓહો મહારાજ કેવા દયાળુ એમ. જેમ વેદરસ લખ્યો મહારાજે, જેમ વેદરસ લખ્યો અને વેદરસની અંદર ગોલોકનું બહુ વર્ણન કર્યું, ખૂબ વર્ણન કર્યું. આટલા યોજન આમ છે ને, આટલા યોજન આમ છે ને, આટલા હીરા છે ને, આટલા માણે, ખૂબ વર્ણન કર્યું. અને છેલ્લી લીટી શું લખ્યું ખબર? પણ મહારાજ કહે, આ બધું વર્ણન કર્યા પછી તમને કહીએ છીએ, આના થકી નિષ્પૃહી રહેજો, આમાં ક્યાંય બંધાશો નહીં. કારણ કે અમે તો આના થકીને પર છે, અમારું ધામ પણ આના થકી પર છે. અમારા ધામનું તો વર્ણન સંવિત બની શકે તેમ નથી, એટલે અમે આમ વર્ણન નથી કરી શકતા. કારણ કે જેનો માપ એનું વર્ણન હોય. અમારું ધામ કેવું છે? અમાપ છે, બાકી બધા માપવાળા છે, માટે ખૂબ વર્ણન કર્યું. પણ અમારું ધામ તો આના કરતા અનંત ગણું શ્રેષ્ઠ છે. નતરી પેલા ગોલોકનું વર્ણન વાંચતા હોય ને એટલે મનમાં એમ થાય અહીં જ જવાય. બોલો, એવું વર્ણન છે એનું. પણ છેલ્લી લીટી વાંચી નિષ્પૃહી થવાય. એમ અમુક વચનામૃતો એવા છે ભક્તો કે જેને વાંચ્યા પછી મનમાં અહોભાવ થયો, ઓહો આટલી બધી મહત્વતા એને, તો એ કદાચ સર્વોપરી હોય. પરંતુ મહારાજના અંતર્ગત અભિપ્રાય સુધી જયારે જાય અંતર, એમ થાય કે મહારાજ એમ કહે છે કે ઈ આવડા છે, તમે કેવડા, તારતમ્યતા મેળવો, તમને ખબર પડે કે અમે તો તમને બહુ મોટા મળ્યા છીએ, એવું મહારાજ કહી જાય છે. એટલે ખરેખર વચનામૃત બહુ અદ્ભુત ગ્રંથ છે. થોડો જ્ઞાનનો ગ્રંથ જરૂર છે, પરંતુ આમાં રસ જો પડે તો મજા એ બહુ આવે છે. પછી તો ઘેરે એકલા એકલા બેઠા બેઠા વાંચતા હશે ને તોય પણ મજા આવશે. જોકે તમને બધાને વચનામૃત ગમતો થઈ ગયો છે એ વાત ઘણી આનંદની છે. નત્ર વચનામૃતની કથામાં આટલા બધા બે અવલંબણ છો, અમને અનુભવ છે. મેં આમ ગામડે ફરવા જતા ને, આમ જઈએ ને તો પછી ગામડામાં જઈને દાદા તો બધા બેઠા હોય ને, કે દાદા બે હોય એમ કહીને વચનામૃત ખોલીએ અને સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ જે બોલીએ, ત્યાં તો દાદા છે દરવાજા સુધી પહોંચી ગયો. બોલો, એટલે વચનામૃતમાં રસ પડવો કઠણ છે, પણ પડવા માંડ્યો છે એટલે આપણે મોક્ષના અધિકારી છીએ, વાત ચોક્કસ થાય છે. જોઈએ મહારાજ હવે લોયાના 8માં શું કહે છે. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877ના માક્ષર સુધી પંચમીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં બિરાજમાન હતા. દોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો ને દોળી છીટની ડગલી પહેરી હતી, દોળો ખેસ પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમાંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ આખા વચનામૃતમાં બે જ વાતો બતાવી છે, બરાબર અનુસંધાન રાખજો. એક તો મહારાજ ઉપાસના બતાવી છે અને બીજી મુમુક્ષને ભગવાનને પામવું છે. પણ અંદર ઘોળાતું જે ઘૂંટણ છે, અનેક જે મૂંઝવણો છે, જે મૂંઝવણ હોય એને પરમાત્મા બાજુ હાલવા નથી દેતા, એના ખુલાસા કર્યા છે. બસ બે જ વાત વચનામૃતમાં છે. એક તો સર્વોપરી ઉપાસના છે અને મુમુક્ષની મૂંઝવણને મારે છે ખુલાસા કરી. અને મુમુક્ષ પોતે જાતે એમ માની બેઠો હોય કે હું મોક્ષને માર્ગે ન હાલી શકું, એવા મુમોક્ષને બળ પ્રેરી અને મહારાજે એમ કહ્યું છે કે મુંજાઈશ નહીં, હું કહું એ રસ્તે તું મળે હાલવા, તારા બધા રસ્તા ખુલ્લા થઈ જશે. બસ આ જ બે વાત મહારાજે આખા વચનામૃતમાં કરી છે. કોઈ પણ વચનામૃત ઉઠાવો તો બેમાંથી એક જ વાત તમને જોવા મળશે. કાલે ઉપાસનાની વાત હતી, આજ મહારાજ હવે એવી મૂંઝવણમાંથી બહાર નીકળવાનો અથવા તો મોક્ષમાં વિઘન ન થાય એવી રીતે વર્તવા માટે આજના વચનામૃતમાં મહારાજ કહે છે કે જોજો રખે ને, તમે થાપ નહીં ખાઈ જતા, મોક્ષ કરવા માટે આવ્યા છો. મોક્ષ અનુસંધાન રાખ્યા વિના બગડી ન જાય એનું ખૂબ ખટકો રાખજો. એટલા માટે મહારાજ આજનું વચનામૃત કહે છે. તે સમયને વિષયે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, જે ભોળો હોય તેને તો કોઈ સ્વભાવ દેખીને સંતનો અવગુણ આવે, પણ જે ડાહ્યો હોય તેને સંતનો અવગુણ કેમ આવે છે? કેટલો જોરદાર પ્રશ્ન છે. મહારાજ ભોળો હોય એને તો આવે, ડાહ્યાને કેમ આવે છે? અહીંયા ભક્તો ભોળાને આવે છે, ડાહ્યાને કેમ આવે છે એનો અર્થ, ભોળાનો અર્થ સમજો. નહીતર ભોળાને તો આવે જ નહીં, ભોળો તો ભગવાનનો માણા હોય, ભોળો તો ભગવાનનો માણો, એને ક્યાં અવગુણનો માગ છે? પણ મહારાજ કે ભોળાના અવગુણ આવે છે, પણ ડાહ્યાને કેમ આવે છે? અહીંયા ભોળાનો અર્થ જેને શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી, સમજો, શાસ્ત્રનું જેને જ્ઞાન નથી. ભગવાનની શું મહત્વતા છે, ભગવાનના સાધુનો શું મહિમા છે, ભગવાનના ભક્તનો શું મહિમા છે, ભગવાનના આચાર્યમાર્ગનો શું મહિમા છે, એવું કશું જ જેને જ્ઞાન નથી એને તો અભાવ આવે છે, એને તો અવગુણ આવે છે. એટલે અહીંયા ભોળો એટલે ભલે ગમે તેટલો બુદ્ધિશાળી હોય પરંતુ સત્સંગની અંદર જે ઇન્વોલ્વ થયો નથી અથવા થયો છે તો શાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી, એવી વ્યક્તિને અભાવ આવે છે. અહીં તો સમજે કઈ વાત છે ને, મહિમા ન સમજાય તો અભાવ આવે. પણ જેને અહીંયા ડાહ્યો એટલે શાસ્ત્રનું જેને જ્ઞાન છે, ભગવાનના ભજનથી શું પ્રાપ્તિ થાય અને ભગવાનનું ભજન ન કરે શું દિશા થાય, ભગવાનના આચાર્ય મહારાજ સંત કે ભગવાનના ભક્તનો મહિમા સમજી શું મળે, એનો અવગુણ લઈ શું મળે, આ બધી જ વાત જાણે છે, જાણ્યા પછી પણ પાછો અભાવ લે છે, એનું શું કારણ છે? આવો પ્રશ્ન છે. બોલો, કેટલો સરસ મહારાજ પ્રશ્ન ઉઠાવે છે. મુક્તાન સ્વામીનો પ્રશ્ન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ડાયો હોય તેને પોતામાં જે કોઈ અયોગ્ય સ્વભાવ દેખ્યામાં આવ્યો હો ને તેની ઉપર પોતે અતિ દોષ બુદ્ધિ રાખીને દ્વેષ સહિત તે સ્વભાવને ટાળવાનો દાખલો કરતો હોય અને તે સ્વભાવ ઉપર પોતાને અતિ ખાર હોય અને તેનો તે સ્વભાવ કોઈ બીજા સંતમાં દેખાય ત્યારે તેનો અભાવ આવે છે. કેટલો અજોડ ઉત્તર કર્યો, કારણ કે ડાહ્યો પહેલા શબ્દ મૂક્યો. ડાહ્યો એટલે બુદ્ધિશાળીની વાત નથી, પણ મોક્ષને માટે ગતિ કરનાર વ્યક્તિની છે. મોક્ષને માટે જે દાખલો કર્યો છે એને માટે મહારાજે ડાયો શબ્દ વાપર્યો. તમે કહો છો સ્વામી તમે અહીંયા આવો સીધો અર્થ કેમ બહેરી દો છો, આને ડાયો કહેવાય? ભક્તો એના માટે આપણે બીજા વચનામૃતમાં ઉપર જવું પડે, પ્રથમનું 50મું ખોલવું પડે. મહારાજ કોને ડાયો કીધો પ્રથમના 50માં? કુશાગ્ર બુદ્ધિવાળો. પણ કોને કીધો કુશાગ્ર બુદ્ધિવાળો? મોક્ષને માટે જતન કરે, કલ્યાણને માટે દાખલો કરે, મહારાજ કે એ જ કુશાગ્ર બુદ્ધિવાળો. કુશાગ્ર બુદ્ધિ કહો કે ડાહ્યો કહો, સમજાય? કુશાગ્ર બુદ્ધિવાળો કહો કે ડાહ્યો કહો, એની જ વાત મહારાજ અહીંયા કહે છે કે મોક્ષને માર્ગે આગળ વધતો, આગળ ધપતો, મહેનત કરતો, દાખલો કરતો એવો મુમુક્ષ એને કેમ બીજોનો અભાવ આવે છે? કારણ કે એ તો મોક્ષને માટે મંડ્યો છે એટલે એને તો પોતાની ખેવ ના હોય, તેમ છતાં કેમ એને બીજોનો અભાવ આવી જાય છે? તો મહારાજ કે એની અંદર કંઈક દોષ છે પોતાની અંદર, અને એને ખબર છે કે આ દોષ મોક્ષમાં વિઘનરૂપ છે. એટલે રાત્રિ દિવસે દોષને ટાળવા માટે દાખલો કરતો હોય અને એવો ને એવો દોષ બીજા સંતમાં દેખાય ત્યારે એને એનો અભાવ આવે છે. અહીંયા અધ્યાહાર થોડીક વાત છે. એવો ને એવો દોષ એને બીજા કોઈ સંતમાં કે ભક્તમાં દેખાય ત્યારે અભાવ આવે છે. દેખાય અભાવ આવે છે એનો મતલબ એમ નથી, દેખાય અભાવ આવે તો મુમુક્ષ જ ક્યાં, ડાયો જ કેમ કહેવાય? સમજણું? તો દોષ તો પોતામાં છે, અને કોઈ ભગવાનના સંત કે ભગવાનના ભક્તમાં દોષ દેખાતા તો અભાવ આવી જાય તો ડાયો ન કહેવાય. પણ અધ્યાહાર વાત એ છે, પોતાને દોષ છે પછી શું કરે છે, પોતાની અંદર દોષ છે પછી શું કરે છે, ટાળવા માટે દાખલો કરે છે. શું કરે છે? પોતે ટાળવા માટે દાખલો કરે છે. બીજા નંબરમાં દોષ છે તો ભગવાન ભજનમાં જબરું વિઘ્ન છે એવાને સ્પષ્ટ દેખાય છે. ભજન કરવા બેસું છું ત્યારે વિઘ્ન કરે એવાને સ્પષ્ટ ખ્યાલ છે. પોતે દાખલો કરે છે ને એવો ને એવો દોષ કોઈ સંતમાં કે ભક્તમાં દેખાય અને બે વફાથન વર્તે છે એ દાખલો ઠામકો કરતો નથી એનો એને અભાવ આવે છે. કોનો આવે છે? સંતનો નહીં, પણ એની અંદર જે દોષ છે અને એ દોષ એક દોષ એક ખોટ, સમજો, દોષ એક ખોટ અને બીજા નંબરમાં એ દોષને ટાળવા માટે દાખલો નથી કરતી બીજેની ખોટ છે એનો એને અભાવ આવે છે. કે આ મોક્ષને માટે નીકળ્યો છે ને બે વફા અને પરવા નથી કઈ, આ મનુષ્ય દેહ મળ્યો, આવા મહારાજ મળ્યા અને આ બે ફામ બનીને વર્તે છે અને આને મોક્ષની બીક નહીં લાગતી હોય એવો એને અભાવ આવે છે. હુકામી ડાહ્યો છે, મોક્ષને માર્ગે ચાલવા માટે જતન કરનારો છે. એટલે બહુ સરસ મહારાજ વાત કરી રહ્યા છે. અને જે મૂરખ હોય તે તો પોતાના સ્વભાવને ટાળે નહીં ને બીજા સંતમાં કોઈક તે સ્વભાવ દેખે તો તેનો અવગુણ લે છે તેને મૂરખ કહીએ. જો ભોળો નર્થ આવ્યો ને, પેલો ભોળો કેવો લાગતો હતો આપણને? વોળો એટલે બિચારાઓ ભગવાનનો માણા એમ, ના ભગવાનના માણાની વાત નથી, મૂર્ખની વાત છે, સમજાય છે? ભગવાનના માણાની વાત નથી, નહીતર બોળો જગતમાં એમ ભોળાનો ભગવાન એમ કે નહીં, પણ અહીંયા ભોળાના ભગવાન વાળાની વાત નથી, અહીંયા તો મૂર્ખની વાત છે. મૂર્ખ માને, મૂર્ખ કોને મારે કીધો પ્રથમના 50માં, મોક્ષને માટે દાખલો ન કરે એને જાડી બુદ્ધિવાળો જાણવો. જાડી બુદ્ધિવાળો એટલે મારા શબ્દ સુધાર્યો, બાકી એને મૂર્ખ જાણવો. અને એ વાત મહારાજ પ્રથમના 20માં કીધી ને, અજ્ઞાની વજ્ઞાની કેલમ કેલો, પછી મૂર્ખમાં મૂર્ખ અને નીચમાં નીચ. 21મું છે કે, અરે 20મું છે, 29મું કે તેમ પકડી આવ્યા. 29મું તો ગોપાલ સ્વામીનો પ્રશ્ન છે, એમાં નથી. એમાં તો જેને ભગવાન સાથે અતિશય પ્રીતિ હોય, પ્રથમ 20મું છે. એટલે મહારાજે પ્રથમના 20માં વચનામૃતમાં વાત બતાવી. કેટલા લેબલ આપ્યા? કહેલમ કહેલો, કહેલો એટલે ગાંડો, અને બીજું કીધું અજ્ઞાનીમાં અજ્ઞાની, મૂર્ખમાં મૂર્ખ અને નીચમાં નીચ. કોણ? તો કે મોક્ષને માર્ગે નથી હાલતો ઈ. એટલે અહીંયા મહારાજે ભોળો શબ્દ વાપરે છે, માને એને ગતાગમ નથી એ અર્થમાં નથી મહારાજ વાપરતા, પણ ભલે ગમે એટલું મોટું મોટા જગતના કાર્ય કરતો પણ મોક્ષને માટે દાખલો નથી કરતો, એને માટે મૂર્ખ શબ્દ વાપરે છે. અને મહારાજ એ પોતે બુદ્ધિ હોવા છતાંય પણ મારો મોક્ષ આ બગાડી નાખશે એવો એને વિચાર નથી, એવો વિચાર નથી. અને પાછી એક ખોટ જો બીજામાં જોવે છે તો સહન નથી કરી શકતો, અને એનો પાછો અવગુણ ગાતો ફરે છે, તો એને માટે મહારાજ મૂર્ખ શબ્દનો પ્રયોગ કરે છે. મૂર્ખ કોને કહેવાય? આમ લૌકિક રીતે ખબર તમને મૂર્ખ કોને કહેવાય? પોતર ન કરે અને બીજાને માટે નિંડો એને શું કે? મૂર્ખાય કરીમાં મૂર્ખ, તારું સંભાળને તારી કરીને નથી કહેતા જગતમાં. એટલે મહારાજ અહીંયા એ અર્થમાં ભોળા શબ્દ વાપરે છે. મહારાજ કે પોતાને માટે જરાય એની ખેવના નથી, પોતાના અંદર રહેલી ખોટની ખેવના નથી, અને બીજાની કારણે એની ઉપાધિ કરીકર કરે છે. મહારાજ કે એને મૂર્ખ જાણવો. ત્યાર પછી શ્રીજી મહારાજ નાના નાના પરમહંસને તેડાવીને પોતે પ્રશ્ન શીખવવા લાગ્યા. જે જરાક માઇક ધીમું કરો થોડું, ને પોતે ઉત્તર કરવા લાગ્યા. તેમાં પ્રથમ તો પોતે એમ પ્રશ્ન પૂછ્યો, જે કામ ક્રોધ અને લોભાદિક શત્રુનો જે વેગ, તેનું તીવ્રપણું મંદપણું તે બાળ યવન અને વૃદ્ધ તેણે કરીને છે કે કેવી રીતે? વૃદ્ધ પણ તેણે કરીને છે તે કેવી રીતે? તો બાળપણામાં મંદ વેગ હોય, યુવાન અવસ્થામાં તીવ્ર વેગ હોય, વળી પાછું વૃદ્ધપણામાં મંદપણું થાય, એમ કામાદિકનું તીવ્ર મંદપણું છે તે તો જણાય છે, પણ વિચારે કરીને એનું મંદપણું છે કે નહીં? મહારાજ પોતે પ્રશ્ન ઉઠાવ્યો. મહારાજ કે કામ ક્રોધ લોભાદિક એ શત્રુપણું બાળપણામાં અલગ દેખાય છે, યુવાપનમાં અલગ દેખાય છે, વૃદ્ધાપનમાં અલગ દેખાય છે. અને મહારાજ કે બહુ વિચાર કરો તો એવું લાગે છે કે આહારની સાથેનો મતલબ હશે, આહારની સાથે એ વાતને મતલબ હશે, કારણ કે બાળપણમાં આહાર ઓછો હોય, વૃદ્ધાપણમાં ઓછો થઈ જાય એટલે કામાદિક શત્રુ ક્ષીણ થાય છે, યુવાપનમાં વિશેષ હોય એટલે વિશેષ થાય છે. તો યુવાપનમાં કામાદિક શત્રુ ટાળવું શું કરવું પડે? તો કે બાળક જેવો વૃદ્ધ જેવો આહાર કરવો પડે. એનો મતલબ બાળક જેમ ઓછો આહાર કરે છે, વૃદ્ધ જેમ ઓછો આહાર કરે છે, એમ ઓછો આહાર કરે તો કામાદિક શત્રુ જીતાય છે. પણ એના સિવાય બીજો કઈ રસ્તો ખરો કે એક જ છે? એકથી જ બહાર નીકળી જવાય કે બીજો પણ રસ્તો છે? આવો મહારાજે પ્રશ્ન ઉઠાવ્યો. પણ ભક્તો ખરેખર આ બધી ઊંડાણની બહુ અદભુત વાતો મહારાજ કરે છે. મહારાજ કે એક વિચાર તો ખરો દેહ દમન, પણ બીજો કોઈ ઉપાય? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. વિચારે કરીને પણ કામાદિકનું મંદપણું છે, તે વિચાર કેમ કરે? તો બાળક અવસ્થામાં મંદપણું છે, ને યૌવન અવસ્થામાં તીવ્રપણું છે, ને વૃદ્ધ અવસ્થામાં પાછું મંદપણું છે, તે તો આહારે કરીને છે. જે બાળ અવસ્થાને વિશે પણ આહાર થોડો છે માટે કામ પણ ઓછો છે, ને વૃદ્ધ અવસ્થામાં પણ આહાર ઓછો હોય એટલે કામ પણ ઓછો હોય, અને યૌવનાવસ્થામાં આહારની વૃદ્ધિ હોય એટલે કામની પણ વૃદ્ધિ હોય, તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે અને દેહ કરીને શીત ઉષ્ણ વરસાદ ભૂખ તેનું જાણી જાણીને સહન કરે એવો જે વિચાર રાખે અને મોટા સાધુનો સમાગમ રાખે તો તેને યૌવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય. બહુ જોરદાર વાત મહારાજ કરી. મહારાજ કે વિચારે કરીને પણ મંદપણું થાય છે, પણ વિચારમાં પાછું ક્રિયામાં લાવવાનું જ રહ્યું. એટલે ઇનડાયરેક્ટ મહારાજ એવું પણ કહેવા માગે છે કે એકલો વિચાર તમને કામ લાગશે નહીં, સમજજો. નતર આમાં શું લાગે, જો મહારાજ કીધું કે વિચારથી થઈ જાય, પણ મહારાજ વિચારનું જે પ્રતિપાદન કરે એને ઉલટાનું કહેવા માગે છે. આલી હુમળે એકલા વિચાર થતા છે, અનુકરણમાં મૂકવું પડે. કેવું મહારાજ બોલ્યા જો, મહારાજ કહે કે બાળપણમાં કામ ઓછો છે, વૃદ્ધાપનમાં ઓછો છે, એનું કારણ તો કે આહાર ઓછો છે, યુવાપનમાં વધારે છે. તો કેમ? તો કે આહાર વિશેષ કરીને છે. તો હવે એને યુવાપનમાં જો કામાદિક શત્રુ જીતો શું કરવું પડે? તે માટે જો યૌવન અવસ્થામાં આહાર ઓછો કરે અને દેહ કરીને શીત ઉષ્ણ વરસાદ ભોગ તેનું જાણી જાણીને સહન કરે, હું કહે છે આ વિચારો. હવે મારે વિચાર બતાવી રહ્યા છે કે પેલા વિચાર કરે કે કામાદિક શત્રુ વિશેષ એનું કારણ હું, તો કે આહાર વધારે છે. તો હું કરું? તો કે આહાર ઓછો કરવો. આહાર ઓછો કરે, શીત ઉષ્ણ સહન કરે, વરસાદને સહન કરે, ભૂખને જાણી જાણીને સહન કરે, મોટા સાધુનો સમાગમ રાખે, તો મહારાજ કે યૌવન અવસ્થામાં પણ કામ મંદ પડી જાય છે. એ વિના કામાદિક શત્રુઓ જીતાતા નથી. એટલે કહેવાનો મહારાજનો મતલબ એવો છે કે આહાર અને વિચાર બંને જોશે. એકલો તપ કરી રાખે, હાલો ન ખાય, તો પણ એમ શત્રુ ટળે એમ નથી. સાથે વસ્તુ વિચાર પણ, હું તો આત્મા છું, દેહની દેહથી પૃથક છું, અને દેહને જેટલો હાચવશ એટલો એ દુશ્મન બનશે, એ વિચાર પણ. અને હું તો ભગવાનનો ભક્ત છું, ભગવાનનો દાસ છું, અને આ દેહ કરીને હું મંડું તો શું કામ ન ટળે? આવા મોટા ભગવાન મળ્યા છે, એનો સહારો લઈને મંડું તો અવશ્ય મેં હું મારા ઈશાને પાડી શકું. આવો એને સુંદર વિચાર હોય અને પછી એ સાધના કરે, તપ કરે, ઉષ્ણતાને સહન કરે, ટાઢને સહન કરે, વરસાદને સહન કરે, ભૂખને સહન કરે, તો એને બેનિફિટ શું મળે ખબર? વિચારથી શું થાય? બોધું થઈ જાય. શું થાય? વિચાર અયોગ્યતાને બોધી કરી નાખે. જેમ શ્રીફળ વધેરવું હોય તો તમે એક ઘા મારો, ફૂટી ભલે ન જાય પણ બોધું તો થઈ જાય. પછી બીજો ઘા મારો ને ફૂટી ગયું, એટલે આપણા મનમાં એમ થાય બીજા ઘાએ ફૂટ્યું. ના બાપા, એમાં 50% હિસ્સો પહેલા ઘાનો હોય તેમ છે. દેખાશ બીજો ઘા, પણ એમાં 50% હિસ્સો પહેલા ઘાએ પણ આપ્યો છે. એમ આમાં પણ આપણને દેખાય છે કે તપે કરીને આમ થયું. મહારાજ કે એમ નહીં, તપ કર્યું એટલે પરિણામ તમને જરૂર દેખાણું, પરંતુ બોધું તો 50% વિચારે કરી નાખ્યું હતું. વિચારે 50% બોધું કર્યું અને પછી તમે તપાદિક સાધના કરી એનું પરિણામ મળ્યું. એટલે કહેવાનો મતલબ, એકલો વિચાર કરીને માનો પહેલો ઘા શ્રીફળનું મારું બોધું બોલી ગયું, બોધું થઈ ગયું, પછી પડ્યું રહેવા દે તો કંઈ ફૂટી ન જાય, બે ભાગ ન થઈ જાય. ફોડવા માટે એને બીજો ઘા મારવો પડશે. એમ એકલો વિચાર કરે અને પછી પડ્યું રહેવા દે, પછી કાંઈ ક્રિયામાં ન લાવે, તોય પણ કામાદિક શત્રુ ટળેવા નથી. વિચાર કર્યો એટલે કામાદિક શત્રુ થંભી ગયા, જરૂર એને ખબર પડે આ જાગ્રત છે. પણ એ વિચાર કર્યા પછી ક્રિયામાં જો ન લાવો તો ફળશ્રુતિ પાછી મળે નહીં. વિચાર કરવાનો અને ક્રિયામાં લાવવાનું. કે કામાદિક શત્રુ ટાળવા માટે કેટલા કેટલા સાધનો કરવા પડે? તો કાટલા આટલા. એ સાધનો પાછો લાગી જાય તો મહારાજ ક્યાંને પરિણામ મળી શકે છે. એકલા તપ વ્રત એકલા સાધન કરે તોય ન ટળે. કેમ? તો કે ભલે સાધન કરે છે, દાખલો કરે, તપ કરે, વ્રત કરે, પણ બેઠો બેઠો પાછો સંકલ્પ એવા ને એવા કરે છે, કામના સંકલ્પ કરે છે, ક્રોધના સંકલ્પ કરે છે, એવા ને એવા સંકલ્પ કરે છે. તો ભલે તપ કરે છે, વ્રત કરે છે, તોય પરિણામ એને મળશે નહીં. પરિણામમાં તપ વ્રત કર્યા પછી પાછું શૂન્ય ને શૂન્ય જ મળશે. કારણ કે સંકલ્પ થયા ને, એટલે સંકલ્પ થશે એટલે એવી ક્રિયા થશે, એટલે વળી પાછો એ હોય તો હતો ત્યાં ત્યાં જશે. એટલે વિચાર અને સાધના બંનેની જરૂર પડશે. વિચારને દબાઈ રાખે, બીજી વાર સાધના કરે. જેવી રીતે માથે દેવું થયું હોય પરંતુ એ દેવું ટાળવા માટે આવક હોય, હામે ચૂકવતો જાય, તો એક દાડો ક્લિયર થઈ જાય. ખાલી માનું ચૂકવાનો સંકલ્પ ઘણો છે ને, ચૂકવાનો સંકલ્પ વિચાર કરે, આપણે કોઈ નખાય નહીં, ભગવાનના ભગત છીએ, પણ ક્યાંયથી આવક થાય એવું કશું કરતો જ નથી, ચૂકવે ક્યાંથી? અને માનો કે આવક ઊભી કરી દીધી, પણ જેટલી આવક થાય એટલે બીજે વાપરી નાખે છે, બીજી ત્રીજે વાપરી નાખે, જરૂર નથી તો ફ્રીજ લઈ આવે, ઓલું લઈ આવે, ઓલું લઈ આવે, અને બે પાંચ જોડી કપડાં બીજા દસ જોડી ખરીદી આવે, તો પણ દેવું દેવાય નહીં. આવક શરૂ થવી પડે, સામે ચૂકવાનો સંકલ્પ પણ હોવો જોઈએ. એ મોક્ષના માર્ગમાં મારાથી વિચાર પણ હોવો જોઈએ, સાથે દાખલો અને સાધન પણ હોવા જોઈએ, તો જ મહારાજથી મેળ પડે. જો કે ભક્તો, આ વચનામૃત વિશેષ કરીને, જો કે બધાને લાગુ પડે, પણ વિશેષ કરીને ત્યાગીને અનુસંધાન લખાયેલું આ વચનામૃત દેખાય છે. આ પ્રશ્ન ખાસ તો ત્યાગીને માટે વિશેષ કરીને મારે લખ્યો હોય એવું જણાય છે, કારણ કે ગ્રહસ્થ કરતા ત્યાગીનો માર્ગ કાંઈક જુદો છે. ખબર ન હોય ને તો એમ કે સ્વામી તમતારે તમે નિયમ બધા પાડો ને, પણ ત્રણ ટાઈમ જમો ને એમાં શું વાંધો છે કે? એટલે ભલા માણે ત્રણ ટાઈમ જમે પછી નિયમ પડે? ઘણા હરિભક્તો કે સ્વામી આપણે છે ને પેલા હારીપેટ ખાઈ લેવું, દેવનું અનુસંધાન, પછી તમે તાર ભજન કરો ને કોણ ના પાડે? એટલે ભલા માણા હારીપેટ ખાઈને ભજન થાય, ઊંઘી જાય? હે, કોઈ દી ભજન થાય નહીં. ભજન કરવું હોય એને વિચાર પણ જોઈએ, સામે સાધન પણ જોઈએ. એમાં ત્યાગી માટે તો ખાસ મોટા મોટા સંતો મત તમે જુઓ, સ્વામી વાત તમે કેવો મત દાખ્યો, સ્વામી કે ગ્રહસ્થ અને ત્યાગી બેનો માર્ગ અલગ છે. એમ શું કીધું? ગ્રહસ્થ અને ત્યાગીનો બેનો માર્ગ અલગ છે. સ્વામી કે ગ્રહસ્થ અને એનો છોકરો જરાક પાતળો પડે ને એટલે ચિંતા મળે થવા, કે માળો કેમ પાતળો થઈ ગયો, એક્સરે કઢાવતો અને જાન કે. જ્યારે ત્યાગીને એનો શિષ્ય જરાક જાડો થાય એટલે ચિંતા મળે થવા, જાડો કેમ થયો અને શું પ્રોબ્લેમ થયો, કે આ જાડો થયો એમ, કારણ કે બેના માર્ગ અલગ અલગ છે. જો મોટા મોટા સંતો સહન ન કરીએ, કે મુક્તાનંદ સ્વામી સુરતમાં ગયા હતા, પ્રસિદ્ધ વાત છે ને, 70 સાધુ હારી ગયેલા, એમ એક સાધુને જેઠમનો ટાયમ અને કેરીની સિઝન ખૂબ ખાધી, તે દડા જેવો થઈ ગયો. અને ભાઈ ખાય તો થાય જ ને, તમે એવું નહીં માનતા કે આ બધાના કદાચ આમ બોડી જેવી છે, બે મહિના જો ભૂકા કાઢે છૂટું, ત્રણ ત્રણ ટાઈમ તો ભૂકા કાઢ ના કરે, રાત્રે રાણી જેવા થઈ જાય, પણ પોઝિશન શું નિર્માણ થાય ખબર છે? સ્વામી એ પણ વાત લખી, સ્વામી કે ખટરસમાં રહ્યા અને જલેબીમાં ગયા, કારણ કે ઇન્દ્રિયો તો ઇન્દ્રિયોનું કામ કરે. મહારાજે એ વખતે ખટરસના નિયમો આપેલા, કોઈ પ્રકાર રસ ન ખાવા દે, અને એવું 6 મહિના ખટરસનું પ્રકરણ ચલાવ્યું, પણ એક સાધુ ડગ્યો નહીં. અને પછી જલેબીનું આંધણ વ્યાતું કર્યું, તે પછી અદ્ભુતાનંદ સ્વામી મંડળ ફરવા ગયું હતું 60 સાધુ, તે 8 મહિને પાછા આવ્યા, પણ 6 આવ્યા. તમને કઈ સમજાણું? 54 નો આવ્યો, બોલો. એટલે કીધું વિષય તો શું છે, ટાઢી અગ્નિ છે. પણ ભક્તો એક વાત જરૂર યાદ રાખજો, એ વસ્તુ કોણ નિભાવી શકે? તો અંદરથી વૈરાગ્યો એ નિભાવી શકે. ત્યાગ નો ટકે રે વૈરાગ વિનાય, અંદરથી વૈરાગ્ય હોવો જોઈએ. નતર જો અંદરથી વૈરાગ ન હોય તો એ વિષયનો ત્યાગ અને દુખ્યો થઈને વયો જાય. સમજાણું? અંદર વૈરાગ્ય હોવો જોઈએ. વૈરાગ્ય અને મનમાં એમાં આ મને ન શોભે, હું સાધુ છું, મને આમ ન હોય, એવું અંદરથી હોવું જોઈએ. અને અંદરથી જે હોય ને એની મજા બહુ આવે. એ જેમ જેમ ત્યાગ કરે અંદરથી આમ ફુવારા છૂટે. અને જો અંદરથી વૈરાગ ન હોય તો ત્યાગ કરવો પડે એટલે દુઃખ થાય. તમારી જ વાત કહું, દાખલા તરીકે તમને વ્યસન કે કુટેવું કાંઈ ન હોય, તો જેમ જેમ ખંડન થાય ને તેમ બહારનું ન ખાતા, તો જેમ જેમ ખંડન થાય મજા આવે ને. હે, પણ બીડી પીધાવીને હાલતું ન હોય, તમાકુ ખાધા વિને હાલતું ન હોય, હોટલમાં મીન એક ફીરી તો ગયા વિને હાલતું ન હોય, અને એની જો બઘડાટી બોલાવા માંડે તો ત્યાંથી સંકલ્પ કરીને આવ્યો, કોઈ કીધું હાલોન શિબિરમાં બહુ મજા આવે છે, બહુ સારી કથા વાર્તા થાય છે, અને આવી ગયા હોય એની વિશેનું ખંડન સતત આમ ચાલુ રહે, એટલે એને કલાક બે કલાક છેલ્લી બાકી બપોરનો ટાઈમ વચ્ચે આપણે રજા પડે છે ને 1.5-2 કલાકની, ત્યારે છેલ્લી બાકી રજા લેવા આવે અથવા તો નહીં આવે, અને ગર્ભે તો થઈ જાય. આનું આ શું કામ? અંદર રાગ છે. અને જો રાગ છોડેલો હોય તો કામ થાય. એમાંય પાછા બે ભેદ છે, ભલે તમાકુ ખાતો હોય, ભલે બીડી પીતો હોય, ભલે બહારનું ખાતો હોય, પણ શુદ્ધ મુમુક્ષ હોય, મોક્ષના ખપ્પાળો હોય, તો સાંભળીને મનમાં એમ થાય આ હા હા આવો માણસનો દેહ મળ્યો, અને આટલા બધા જો પાળી શકે છે, આટલા બધાએ જો બહારનું ન ખાય તેને હાલી શકે છે, તો હું ન ખાઉં તેમાં હું મને થઈ જવાનું છે. અને સ્વામી વાતમાં લખ્યું ને, કોણે? નંદકિશોરદાસ સ્વામી આત્યંતિક કલ્યાણમાં. સ્વામી કહે, કેટલાક એમ કહે છે કે મહારાજની આજ્ઞા ન પડે યથાર્થ. સ્વામી ખીજાણાવો પછી. સ્વામી કહે, એ તો બધી નબળી વાતો છે. બાકી ભગવાન સ્વામીને આજ્ઞા પાળીને કોણ લાંબો ટૂંકો થઈ ગયો? આવો સ્વામી શબ્દ મૂકી બોલો. કોણ લાંબો ટૂંકો થઈ ગયો અને કોણ મરી ગયો? આવો શબ્દ મૂકે બોલો. કોણ મરી ગયો? કે પાળવી નથી એટલે બધા બાના જડે છે, પણ અંદરથી મુમુક્ષતા જો પ્રગટ થયો હોય તો આવી શિબિર ભર્યા પછી એના મનમાં એમ થાય, હવે તો કરે જ છૂટક્યો છે. ગમે તે થાય, નો વેચન જોઈએ, નો કુટેવ જોઈએ, નો ચા જોઈએ, નો કોફી જોઈએ, અને બહારનું ભોજન પણ ન જોઈએ. એ અંદરથી ખુમારી ચડે, પણ કોને ચડે? મુમુક્ષ હોય એને ખુમારી ચડે, અને જેને છોડ્યું એને તો વાત જ જુદી છે. બાકી બોલો તો વેતો થઈ જાય. કાલે કરી ભગત આવ્યા તો પછી મારે મળવું હતું, એટલે પછી મેં ઉતારો પર જઈને કીધું, અહીંયા આવ્યા વાર પહેરાવ્યા ત્યારે મેં પૂછ્યું રોકાણ તો કે હા સમય પૂરી શિબિર રોકાવાના. પછી કાલે મેં કીધું મળીએ એટલે મેં બોલાવ્યા હતા, કે તો વૈયા ગયા છે. મેં બીજા ભગતને પૂછ્યું, મેં કીધું કેમ એમ થયું? એ કે સ્વામીને માવો બહુ જોતો હતો, ને તમે તે દિવસ બરાબર બગડાટી બોલાવી કે માવાની, એટલે ગયા હોબડાટી બોલાવતા ગર્ભેતા. તો એટલે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ ન સહન કરે કે એટલે સ્વામી તુરંત પેલા સાધુને કીધું, સાધુ રામ શરીર હોજા ચડી ગયા લાગે છે કે. અને એનું અવળું સમજણ બોલો, અવળું સમજણ કેવું સમજણ ખબર? એના મનમાં થયું ખરેખર શરીરમાં તકલીફ થઈ ગઈ લાગે, તો બીજા હરિભગતને કે તમે વૈદને બોલાવતા આવજો ને. સ્વામી સાંભળી ગયા. સ્વામી કે વૈદનું શું કામ છે? તો તમને નથી કહેતા શરીર હોજા ચડી ગયા કે? તો સ્વામી કે હોજા છે ને વૈદથી નહીં ઉતરે, એક ચાંદ્રાણી કરતો ઉતરી જા કે. સમજી ન કે વાતને તો અવળું પડે. ઘણા વર્ષ પહેલાં જો કે હું સાધુ થયા પહેલાંની વાત છે, જેતપુરમાં એક સાધુ હતા, તો ઠાકોરજીની પૂજા રીતે કે સેવા કરે, અત્તર રાખે ફુવારો, ઠાકોરજીના વાઘાને બે ત્રણ ફુવારો મારે ને એકાદો પોતાને મારી દે. આમ મોટા સાધુ સહન તો ન કરી શકે, એટલે દાદાગુરુ એક ફેરાને ટોક્યા અને કેવું કીધું ખબર? આમ વ્યંગમાં કીધું, સાધુ રામ બહુ સુગંધ આવે છે કે? તે ઓલાના મનમાં હું થયું, સ્વામીને બહુ સુગંધ ગમતી લાગે, તે બીજેથી બે ફુવાર મારતો એ મળો. સાધુના મર્મની વાતને સમજી જાય એ ભગવાન સુધી પહોંચી શકે. અને ભક્તો આ માર્ગ કેવો છે ખબર છે? મર્મમાં જ સમજવાનો માર્ગ છે. આ માર્ગ આખો મર્મમાં સમજવાનો છે, અને મર્મમાં સમજો ને તો જ મહિમા ટકે. મર્મમાં જે સમજી ન હોગે એને મહિમા ટકે નહીં, યાદ રાખજો. લખવું એને લખજો, મર્મમાં જે વાતને સમજી ન હોગે ને મહિમા ન ટકે. કારણ કે ભૂલ આવી તમે મર્મમાં કીધું તમે સુધારી નાખો તો મહિમાનો કોઈ પાર નહીં, પણ મર્મની વાત તમે ન સમજો એટલે પછી ભૂલ તો કેવી પડે? ટોકે. એટલે પછી પહેલી વાર તો વાંધો ને, બીજી વાર ટોકે, ત્રીજી વાર ટોકે, અને પછી એ મર્મની અંદર ખટાશ પ્રગટી જાય, અને પછી પરસ્પરની મર્યાદા ખલાસ થઈ જાય. એટલે મોક્ષનો માર્ગ મર્મમાં સમજાય જેવો છે. એટલે તો સ્વામી વાતમ લખ્યું, એક સાધુ એ કૃપાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે મારી કઈ ભૂલ હોય ને તો કહેજો. સ્વામી કે સાંભળ, હું મોઢું મોઢ નહીં કહું, કથાનો પ્રસંગ કહી દઈશ તો ત્યારે સુધારી લેજે. બાકી મોઢો મોઢ નહીં કહું. અને કૃપાનંદ સ્વામી જેવી મોઢો મોઢ ન કીધું, એને ખબર હતી એમાં મુમુક્ષનું બગડે, સારું થવાનું બદલે બગડે. એટલે દાદાગુરુએ પહેલાના મર્મમાં કીધું, પણ પહેલા સમજો ની ડબલ ફુવારો મારી દીધો. બોલો, તે ફુવારો ઘેરે મારતો છે કે નહીં આપણને ખબર નથી, સમજાય છે? એમાં કહો તે ગયો ઘેરે. એટલે વિષય તો વિષય જ છે. એટલે બહુ સરસ મહારાજ વાત અહીંયા કરી રહ્યા છે. મહારાજ કહે કે વિચાર અને સાધન બંને જોઈએ. આમ વિચારે જોઈએ, સાથે સાધન પણ જબરું જોઈએ. ખાલી વિચારે કામ નહીં લાગે, ખાલી સાધન પણ કામ નહીં લાગે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જીવને નાના પ્રકારના વ્યસન પડે છે, કોઈકને ભાંગનું, અફીણનું, દારૂનું, ગાંજાનું ઇત્યાદિ અનેક પ્રકારના પડે છે, તે વ્યસન ક્રિયામાં છે કે પ્રારબ્ધ કરીને છે? ભાંગનું, માવાનું, ગુટકાનું બધા વ્યસનો પડે છે, તે ક્રિયામાં છે કે પછી પૂર્વના પ્રારબ્ધમાંથી માવો હારી લેતો આવ્યો છે? એવો પ્રશ્ન પૂછ્યો. ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, એ વ્યસન તો કર્યા થાય છે. હું કીધું વ્યસન તો કર્યા થાય છે, તો કર્યા થાય છે એમ કર્યા મૂકી હોત દેવાય, સમજાણું? એ આગલા જન્મનું આવેલું નથી, આ જન્મે ગાફલ રહ્યો જેને કારણે અને નબળો સંઘ થયો, એટલે ચોટી ગયું છે. એ સંઘ છોડી દે, સાવધાન થઈ જાય, એટલે જતું રહે. બે વસ્તુ કરવી પડે, સંઘ છોડવો પડે, સાવધાન થવું પડે, એટલે છૂટી જાય. અમારા જવા મૂછોવાળા દાદા બેઠા અમે, એ કે સ્વામી બે જોડી પીતા હતા, બે જોડી. હમણાં મને આવીને કહેતી કે બે જોડી ઠપકારતો જ બીડી ગયા. અને માવા કેટલા? ત્રીસ માવા ખાતો જ કે એક દિવસના, ત્રીસ મહિનાના નહીં ભલા માણજા, તો વળાય હું એમાં મહિનામાં ત્રીસ માવામાં તો. પણ આપણો સરદારનો મોટો ઉત્સવ થયો ને તરીકે પહેલી વાર આવ્યો કહું અહીં સરદારમાં. એ પહેલાં કોઈ દી સરદારનું નામે કે સાંભળ્યું, સરદાર આવ્યો અને મહોત્સવની અંદર કથા વાર્તા સાંભળીને અંદરથી જીવ જાગી ગયો. એ કે મૂક્યા એક એક ઘાન બે કટકા મોટા મહોત્સવ મૂક્યા કે આપણે તો ઉત્સવ સફળ થઈ ગયો સમજો ને તમે. કારણ કે એક જીવ મોક્ષને માર્ગે હાલે તો આખું બ્રહ્માંડ ઉગરે એટલું ફળ થાય. આવું તો ઘણા બધા છે, એટલે આપણે તો ઘણા બધા બ્રહ્માંડ ઉગરી ગયા સમજી લો તમે. એટલે ખરેખર ભક્તો મહારાજ બોલે એમ જ વાત છે. મહારાજ કે એ તો કર્યા થયા, શું કીધું? વેસન માત્ર તો કર્યા થયા છે. મહારાજ કે મૂકે તો મૂકી દેવાય. અત્યારે ચાય નથી પીતા બોલો. એ ફરી વાર આવ્યા તો બે ચાર છ મહિના પહેલા, ત્યારે મને કે સ્વામી આ મહોત્સવમાં આવ્યા પછી બધી કેસેટો લઈ ગયો, હવે કેસેટો સાંભળું છું, બધા વેસન બીડી જીતી રહી, માવો જતો રહ્યો. મેં કાંઈ નહીં તો કે ચા પીવું છે. તો મેં કીધું હજી અંદર બકરું નીકળી ગયું, કૂતરું જ બેઠું છે અંદર. એ તો કાચથી મૂકી એ ગઈ. મૂછો રાખી સાર્થક કહેવાય, નતર ઘણી ફીર મૂછો રાખે તમે પોળાઈ જેવી સમજાવ જબરી રાખે. પણ તમે એમ કહો કે ભગત આ માવો મૂકી દે ને સ્વામી, એ તો મારથી ન મુકાય, એ તો મારો પ્રાણ છે એમ લે. તે તારે બે પ્રાણ લાગે, એક માવો ને બીજો તું પોતે. મહારાજ કે ક્રિયામણ થયા છે, વેસન માત્ર ક્રિયામણ કર્યા થયા છે. સંઘ નબળો થયો જેથી કરીને લાગુ પડી ગયા. સંઘ સુધારે અને સાવધાન બને, બે સાવધાની થયા વાત. સાવધાન બને તો જતા પણ રહે છે, પણ પ્રારબ્ધ કરી નથી. માટે જો એ વ્યસનને ટાળવાનો શ્રદ્ધા સહિત આગ્રહ કરે, ને શરીર પણ હોય તો તે ટળી જાય, પણ શ્રદ્ધા ન હોય ને ફોસી હોય તેથી એ સ્વભાવ ટળે નહીં. બોલો, એનો મતલબ એમ થયો કે સ્વભાવ ટળતા નથી, દોષ ટળતા નથી, વ્યસન જાતા નથી, એનું કારણ શ્રદ્ધા નથી, શરીરતા નથી. એક છે શું છે? ફોસીપણું છે. મહારાજ કે ફોસી છે જેથી કરીને જાતા નથી. એ પછી ભલન તમતા ઢીકો મારી હોપારી ભાંગી નાખતો હોય તો મહારાજને મતે ફોસી છે. બોલો, મહારાજને મતે એ ફોસી છે. અને કદાચ બે જણાને બાવળું પકડીને ભલે હાલવું પડતું હોય, પરંતુ ભગવાનની સારધાર આજ્ઞા પાળે છે તે શુરવીર છે. એટલે આપણો નંબર ફોસીમાં લાગે છે કે શુરવીરમાં લાગે છે એનો જરા વિચાર કરી લેવા. અને ભક્તો મોટા ભાગે ફોસી માણસો હંમેશા ફોસી એ જ રહી શકે છે. વિશેષ કરીને હંમેશા જેને બાહ્ય દ્રષ્ટિ જ છે, બીજાને સુધારવા કે બીજાને હરખા કરવા એની સામે સ્થાન છે, બીજાની ખોટનું જેને અખંડ દુઃખ વર્તે છે એ જ માણસ ફોસી રહે છે. જ્યાંની દ્રષ્ટિ અંતરદ્રષ્ટિ સામે થાય, પોતાની સામે દ્રષ્ટિ જાય કે હું ભગવાનનો ભગત કહેવાઉ છું, હું ભગવાનનો સાધુ કહેવાઉ છું, મારે જ આવું છે ભગવાનની પાસે, અને આ બધી ખોટ મને કેમ ન્યા સુધી પોગવા દેશે, અને એનું મનન, એનો વિચાર, એનો નિધિધ્યાસ, એના તમામ દોષો હટી જાય, એક પણ ન રહે. કોઈ કદાચ કોઈની વાત કહેવા તો ભાઈ એનું ભગવાન કરશે, આપણે આપણું કરવા એમ માની જે મંડ્યો રહે એની અંદર એક પણ દોષ રહેવા પામતો નથી. પણ તમે અવલોકન કરજો, જેટલા લોકો બહુ જ ખરખરો કરે છે એનું જીવન તપાસજો, કાંઈ નહીં હોય, સમજણું કાંઈ નહીં હોય. એ બાઈનું જે તે ઝાપડતો હશે, શાકાહાર ઝાપડતા ઝાપડતા બીજું હોય ત્યાં ઝાપટી લેતો હશે. બોલો, અને બીજાના ખરખરોનો પાર નહીં હોય. માવો તમાકુ વેસન માત્ર છે, કુટે માત્ર હશે. પાંચ વર્તમાન મહારાજ બતાવ્યા, દારૂ ન પીવો, મીટ ન ખાવું, ચોરી ન કરવી, અવેરી વિભિચાર ન કરવો, વટલવું નહીં, વટલાવવું નહીં, આ પાંચમાંથી એકી નહીં પાડતો. એ બોલો, અને વાત એટલી કરતો જગતની, એટલી ઉપાધિમાં ડૂબ્યો હશે, એ જગતની ઉપાધિ મેં ટાઈમ ન રહ્યો, અને બધી શક્તિ અને ન્યાજ વાપરી નાખી, તે તાકાત વાપર્યા વિના, શૌર્યતા વાપર્યા વિના કોઈ દી પણ કોઈ વસ્તુ નિર્માણ થતું અને એટલે બધી તાકાત હતી, ભગવાને આપી હતી, પણ બધી ન્યા વાપરી નાખી એટલે કાંઈ બચી નહીં. સમજે, બધી તાકાત ક્યાંય બચી નહીં, જેથી કરીને પોતાની અંદર રહેલી ઉણપ ખોટ એને ટાળી શક્યો. અને એટલે મહારાજ એને ફોસી શબ્દથી સંબોધે છે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક બાળકને તો વૃદ્ધના સરખી પ્રકૃતિ હોય છે ને કેટલાકને તો અતિ સંચળ પ્રકૃતિ હોય છે, તે સંગે કરીને થાય છે કે એના જીવમાં જ એવી પ્રકૃતિ રહી છે? ત્યારે એનો ઉત્તર પણ પોતે જ કર્યો છે, બહુધા તો સંગે કરીને સારી નરસી પ્રકૃતિ થાય છે અને કેટલાકને પૂર્વ કર્મ અનુસારે પણ થાય છે. કેટલાકની બાળપણ, કેટલાક બાળકને તો વૃદ્ધ સરખી પ્રકૃતિ હોય છે અને કેટલાકને તો અતિ સંચળ પ્રકૃતિ હોય છે, એ કેમ કરીને થાય છે? ભક્તો, આ પ્રશ્ન પૂરતું સંચળપણું અને વૃદ્ધના જ એટલે શાંત પ્રકૃતિ, એ મહારાજે પ્રકૃતિની અહીંયા જે વાત કરી એ ક્યાં હેતુમાં કરી રહ્યા છે ખબર છે? સંચળ એટલે આમ ફટાફટ કામ કરી નાખે એવા અર્થમાં નથી, ફટાફટ સેવા પતાવી દે એવા અર્થમાં મહારાજ કહેવા માગતા. અહીંયા મહારાજે કહેવા માગે, એ અર્થમાં કહેવા માગે છે કે કેટલાક ભગવાનના ભક્ત એવા છે, સ્થિર બેસીને પરમાત્માનું ભજન કરે છે, વૃત્તિઓને પ્રતિલોમ કરતો રહે છે, વૃત્તિઓને પ્રતિલોમ કરતો રહે છે. જરા કે વૃત્તિ બહાર જાય એટલે તરત વિચાર કરે હું ભગવાનનો ભગત છું, મારા માટે આવું ન શોભે. બીજો સંકલ્પ થાય તો તરત એને પાછો વાળી લે છે, એક એવો છે. અને એકની ઇન્દ્રિયો તો છૂટે મારી આમ ને તામ, ગમે ના છૂટી ફરતી ફરે છે, ગમી જોઈ લે છે, ગમી સાંભળી લે છે, ગમી ખાઈ લે છે, ગમે એનો સ્પર્શ કરી લે છે, એમાં જરાય એને થડકોય થતો નથી. આવી બે પ્રકૃતિ છે, સમજાય? પછી કદાચ માનો કે પેલો ભગવાન પ્રતિલોમ વૃત્તિ કરીને વર્તે છે, વિચાર કરે છે કે મારેથી આવો ઘાટ ન ઉઠવા દેવાય, એવું અનુસંધાન રાખીને કરે છે, ભલે ક્રિયામાં ફટાફટ કરતો હોય તો શું છે, તો એ વૃદ્ધના જેવી પ્રકૃતિ છે. અને ઓલો ભલે ને બેઠો જ હોય, બીજું કાંઈ ન કરતો હોય, પાછું તમે કહો એટલે આજની સેવા કરીને મને જરાક આમ કેળ દુખે છે, મને જરાક હાથમાં પ્રોબ્લેમ છે, મારથી વાકું નહીં મળે, કાંઈ ન કરે, એક એક પાંદડું ભાંગીને બે કટકા ન કરતો હોય, પરંતુ વૃત્તિ અનુલોમ છે, સમજાય? ઇન્દ્રની વૃત્તિ અનુલોમ છે, મારે એને અહીંયા સંચળ પ્રકૃતિ વાળો કહે છે, એને સંચળ પ્રકૃતિ વાળો. એમ કેમ થાય છે? તો મહારાજ કે એ પણ મહદ અંશે સંગે કરીને થાય છે, અથવા તો પૂર્વનું પ્રારબ્ધ. પૂર્વનું પ્રારબ્ધ પણ આખીર તો સંગે કરીને નિર્માણ થયું, માને એને સંગ એવો છે જેની અનુલોમ વૃત્તિ જ છે, જેની અંતરવૃત્તિ છે જ નહીં, જેને જગતનું જ સ્થાન છે એવાનું નિત્ય સંગ એને છે, માટે એ પણ જગતના વેગે હાલતો થઈ જાય છે, એ રોકાઈ શકતો નથી. એવો મહારાજ અહીંયા પ્રશ્ન કરે છે, એનો ઉત્તર પણ મહારાજ એવો કંઈ કરવા માગે છે. ને તો આપણે તો સહજ એમ જ વિચારીએ, સંચળ આટલું બધું દોડી દોડીને સેવા કરીશો, મહારાજ કીધું શાંત પ્રકૃતિ રાખવી, એમ એવું અહીંયા નથી. અહીંયા શાંતને મહારાજ વખાણે છે, નતર શાંત એટલે આપણે તો કાંઈ ન કરે ને શાંત, ના એમ નથી. ભલે દેહ કે ગમે એટલી પ્રવૃત્તિમાં જોડાયેલો હોય, પરંતુ જેની વૃત્તિઓ પ્રતિલોમ થયેલી છે એને મારા શાંત પ્રકૃતિ વાળો કહે છે. પછી કપિલેશ્વર આનંદ સ્વામી પૂછ્યો છે, મહારાજ પૂર્વનો સ્વભાવ હોય તે કેમ જાણવો ને હમણાંનો સ્વભાવ હોય તે કેમ જાણવો? ત્યારે શ્રીજી મહારાજ જે તેનો ઉત્તર કર્યો છે, જે સ્વભાવ હમણાંનો હોય તે તો જો રૂડા સંતને સંગે કરીને થોડોક તેને ટાળવાનો ઉપાય કરે તો ટળી જાય, જેમ વંડી ઉપર તૃણ ઉગ્યા હોય તે પાંચ દાડા મેઘ ન વરસે તો સુકાઈ જાય, તેમ હમણાંનો જે સ્વભાવ હોય તે તો થોડાક દિવસમાં ટળી જાય છે, અને જે પૂર્વનો સ્વભાવ હોય તેને ટાળ્યાનો તો અતિ દાખલો કરે ત્યારે માંડ માંડ ટળે, જેમ ધરતીમાં ધરોનો છોડ હોય અથવા બોરડીનું ઝાડ હોય તેને તો ખેડૂત અગ્નિ લગાડીને બાળે તો પણ પાછો ફૂટી આવે, ને જો કોદાળી લઈને મૂળમાંથી ખોદી નાખે તો જાય, તેમ જે પૂર્વનો સ્વભાવ હોય તેને રૂડા સંતના સમાગમમાં રહીને અતિ પ્રયાસ કરીને ટાળે તો માંડ માંડ ટળે. કેટલા સરસ અંતરના બધા પ્રશ્નો જોત ખરા, આવી વાતો ક્યાં દુનિયામાં મળે કોજી? મહારાજને કે મહારાજ હમણાંનો સ્વભાવ છે પૂર્વનો સ્વભાવ ખબર કેમ પડે? તો મહારાજ કે હમણાંનો એટલે આ જન્મનો જે સંગે કરીને આવેલો સ્વભાવ, એવો સ્વભાવ હોય તો મહારાજ કે મુમુક્ષ સારા સાધુના સંગમાં રહીને થોડોક દાખલો કરે એટલે તરત પરિણામ દેખાય, તરત પરિણામ દેખાય, સમજવું કે આ જન્મનો જ મારો સ્વભાવ છે. તરત એની અંદર જે સ્વભાવ હોય, કામ ક્રોધ લોભ શ્વાસ સ્નેહ માન કોઈ પણ અંગ વર્તતું હોય, પરંતુ એ થોડોક દાખલો કરે કે હું સાધુ છું, હું ભગવાનનો ભગત છું, મારથી આમ ન થાય, એટલે તરત જ મન પાછો વળી જાય, અને એ બાજુ પાછું જાય નહીં તો સમજવું કે આ જન્મનો એનો સ્વભાવ છે. અને મહારાજ કે ઘણો દાખલો કરે ત્યારે માંડ માંડ ટળે તો સમજવું કે આગલા જન્મનો છે. ભક્તો, આમાં એક વાત બીજી સમજણની કહું, આનો મતલબ એમ નથી કે જેને આગલા જન્મનો દાખલો છે એ મુક્ત ન થાય, મુક્ત ન થઈ શકે, ને તો આમાં હિંમત હારી જાય પાછું મુમુક્ષ, કે આપણે તો દાખલો કરીએ પણ ટળતું નથી માટે મૂકો પડતું. મારે કે ના ના, એવી વાત નથી, એ તો જેદી તેદી ટાળવું પડશે, જેદી તેદી ટાળવું પડશે. માથે દેવું થયું છે એને જેદી તેદી ચૂકવવું પડશે, એ દેવું છે, પૂર્વનું પ્રારબ્ધ એક પ્રકારનું દેવું છે, એ ચૂકવે છૂટક્યો છે. આ જન્મે ચૂકવો તોય ભલે અને આગલા આવતા જન્મે ચૂકવો તોય ભલે, જેદી ચૂકવા છે તે દાડે મુક્ત થશે. તો આ ફેરી તો જોગ છે. એટલે મહારાજ કહે કે ને વિશેષ દાખલો કરવો પડે, ઘણો દાખલો કરવો પડે. ઘણો દાખલો કરતા અંતે મહારાજ કે એ પણ મુક્ત કક્ષાને તો પામી શકે. નો અપમાય મને, મનુષ્ય દેહ જ્યાં સુધી છે, આ દેહમાં જ્યાં સુધી આત્મા બેઠો છે અને આ બોડી સત્સંગના મધ્ય ભાગમાં છે, ત્યાં સુધી એને મુક્ત થવાનો પૂરા ચાન્સીસ છે. યાદ રાખજો, બે વ્યવધાન બતાવ્યા. હું બતાવ્યા, એક તો આ શરીરમાં આત્મા છે, બીજું એ શરીર સત્સંગની મધ્ય છે, ત્યાં સુધી એને મોક્ષ થવાના પૂરા ચાન્સીસ છે. આ બોડીમાંથી આત્મા અલગ થઈ ગયો પછી ચાન્સ જતો રહ્યો, અથવા તો બોડીમાં આત્મા બેઠો છે પરંતુ સત્સંગનો ત્યાગ કરી દીધો, કંઠી તોડી નાખી, પૂજા મૂકી દીધી, પછી વાત પતી ગઈ. તમને ખબર ને, ડોક્ટર છેલ્લી ઘડી સુધી એમ એને રજા ન આપે અને એના મોઢામાં શબ્દ નીકળે હવે આ સિરિયસ, તમે લઈ જાઓ, પછી વાત પતી ગઈ. અને એવી બોડીઓને ડોક્ટર બેઠી કરે, છ છ મહિના સુધી કોમા મર્યાય અને પાછો બેઠો કરે, છ છ મહિના સુધી કોમા રાખીને પાછો બેઠો કરે. એમ પૂર્વજન્મનું જે પ્રારબ્ધ એક પ્રકારનો કોમો જ છે, પરંતુ સત્સંગ છે એટલે એને ટ્રીટમેન્ટ ચાલુ છે, કોમામાંથી બહાર કાઢવાની ટ્રીટમેન્ટ ચાલુ છે, એમાં સફળતા મળવાની પૂર્ણ શક્યતા છે. પણ યાદ રાખજો, સફળતા મળવાની પૂર્ણ શક્યતા છે, પણ સાથે જો ગાફલ રહે તો નિષ્ફળતા મળવાની પણ પૂર્ણ શક્યતા છે. જેને આ જન્મનું જ છે, આગલા જન્મ પ્રારબ્ધ નથી, આ જન્મના આવેલા વળગેલા દોષ જ છે, એને એટલો દાખલો ન કરવો પડે. પછી ઈ વર્તતો હોય, ઈ પ્રમાણે આ વર્તવા જાય, ઈ આવી રીતે જ કરે છે એમ ઈ પણ જો કરવા જાય તો ઈ કેસ ફેલ થઈ જાય. એટલે સ્વામીએ એની વાતમાં બહુ સરસ વાત લખી. સ્વામી કહે કે માનો કે બધા સુઈ ગયા હોય ને આપણે માળા ફેરવતા હોય બેઠા બેઠા, અને ત્યારે મનમાં સંકલ્પ કરીએ કે બધા સુઈ ગયા હું માળા ફેરવું, તો સ્વામી કે બધી માળા ફેલ. હું કીધું બધી માળા ફેલ, પણ ત્યારે એને એવો વિચાર હોય કે બધાએ તો આગલા જન્મે બધું કરી કરીને આવ્યા છે, એને તો જાજો દાખલો કરવો પડે એમ નથી, મારે તો આગલા જન્મનું ભેગું આવ્યું છું દુષ્કૃત્ય, તે મારે દાખલો કર્યા વિના ટળે એમ નથી, એવો વિચાર કરે તો અવશ્ય એવું કેસ સફળ થઈ જાય. બોલો, અને મુક્ત થઈ જાય, ઉલન પંક્તિમાં પડી જાય. પણ મુમુક્ષ અહીં થાપ ખાઈ જ જાય, સમજો ને, અહીં થાપ ખાઈ જ જાય છે. અહીંયા થાપ પોતે જે લેવલમાં હોય છે, પોતે જે લેવલમાં હોય એ જ લેવલમાં બીજા ભગવાનના ભક્તને સમજે છે, એ જ લેવલમાં સમજે. દાખલા તરીકે પોતે જરાક ખાનપાનમાં જરાક ફેરફાર કરે એટલે તરત જ એને અંતઃશત્રુઓ જો ઘેરી લે, એટલે મનમાં શું વિચાર કરે કે ઓલો આમ કરે છે, આવી રીતે ભોજન કરી આવી રહી છે, તો એને પણ આમ જ હોય, અને એનો જબર એને મોટો દોષ લાગે છે. ત્યારે એના મનમાં જો સંકલ્પ હોય, વિચારણા હોય કે ના ભાઈ, એ તો ભગવાનનો ભગવદી ભક્ત છે, એને કાંઈ ન થાય, અને હું જરા કે આગો પાછો ડોલું તો મને અંતઃશત્રુ મારીને લોટપોટ કરી નાખે એમ છે, એવો વિચાર હોય તે મુક્ત કક્ષાને પામી જાય. અને ભક્તો, ભગવાનના ભક્તની સ્થિતિ, જો કે પંચવર્તમાન બધાને પાળવાના છે, પરંતુ પંચવર્તમાનમાં સ્થિતિમાં તો ભેદ રહેવાનો જ છે. ઘણા વર્ષો પહેલા મૂળીમાં એક ઘટના ઘટી. એક સાધુ હતા, સ્થિતિ પામેલા સાધુ, 60-65-70 વર્ષની ઉંમર થયેલી, અને ભગવાનમાં અખંડ રહે એમ, અખંડ ભગવાનમાં રહેવા સાધુ. એક દાડો હવારના પોરમાં પારણું કરો બેઠા, અને બીજી ત્રીજી વસ્તુ કાંઈ નહીં મળી હોય તે લાડુ ને બધું પથ્થર ભરીને બેઠા અને મેળા ખાવા, એની સ્થિતિ એની મસ્તીમાં, આખું પત્તર લાડવા ખાઈ ગયા અને બીજો હરિભક્ત બારીમાં ટકર 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 જોતો હતો અને હું બોલ્યો, ખબર છે, સાધુ થઈને પત્તર ભરીને લાડવા ખાઈ ગયા, લાડવા ખાવ છો, કેમ પાર પડશો? અને સ્વામી તો સ્થિતિ પામેલા સાધુ હતા. સ્વામીના મોઢામાં શું શબ્દ નીકળ્યો ખબર? સ્વામી કે ગાંડિયા હું નથી ખાતો, સ્વામીને એને ખવડાવું કે બેઠો બેઠો. સ્વામી હું બોલ્યા, ગાંડિયા, બસ બીજું કાંઈ નહીં બોલ્યા. અને પછી ઓલો હરિભગત ઘેરે જતો હતો, રસ્તામાં ગાંડો થઈ ગયો, ઘેરે ન પડ્યો, બોલો, રસ્તામાં ગાંડો થઈ ગયો. એટલે ભગવાનના ભક્ત કે ભગવાનના સંતમાં હાથ નાખતા થોડોક વિચાર તો કરવો જ જોઈએ. પંચવર્તમાન તો બધાએ પાળ્યા છે અને પાળવા જ જોઈએ. પંચવર્તમાન તો પાળ્યા જ જોઈએ, એ મહારાજની આજ્ઞા છે. પરંતુ પંચવર્તમાન પાળતા છતાંય પણ એમાં અધિક ગૌણ દેખાય. ક્યારેક કેવું બને કે વર્તમાનની સ્થિતિમાં એક અતિશ્રેષ્ઠ દેખાય, અતિશ્રેષ્ઠ વર્તન દેખાય, એના કરતાં બીજાનું લગારે ગૌણ વર્તન હોય, પણ સ્થિતિ ગૌણવાળાને હારી હોય. સમજાણું? ગૌણવાળાની સ્થિતિ હારી હોય. એટલે લોક ઉપરના વર્તન જો વધારે ઓલ્યા ને ચોટે, ઓહો હો સ્વામી કેવી રીતે રે, કેવી રીતે, પણ હકીકત ચોટ્યા જેવો ઓયલો હોય. સમજાય? ચોટ્યા જેવો ઓયલો હોય, પણ એ ખબર સામાન્ય જીવને પડે નહીં. એટલે મોક્ષની બાબતમાં આવી વસ્તુ પણ મોક્ષમાં ઘણી ફેરી બહુ મોટું વિઘન નાખી દેતી હોય છે, બહુ મોટું વિઘન નાખી દેતી હોય છે. ઘણા વર્ષ પહેલાં બગસરામાં, હું 7 પહેલાની વાત છે, 2 સાધુ આવેલા દેશ ગામડા ફરવા. મેં એક સાધુ હાવ હુક લકડી અને બીજા સાધુ થોડા સ્થૂળ હતા. હવે એમાં એવું, સ્થૂળ સાધુ હતા એ બીજા તપસ્વી હતા. એક જ ટાઈમ ચોખ્ખા, આજ બપોરે કાલે બપોરે ખાય, પણ દેહનો બાંધો એવો. અને ઓલા સાધુ હા હુક લગડે, પણ હાલતા ચાલતા એ ઓપનેર ચાલુને ચાલુ જ હોય, પાછું આખો દી ચાલુને ચાલુ હોય. જે મોઢામાં ભંડારમાં એટલે ખાલી ન બહાર્યા, ભંડારને ખોટું લાગે એવું થવા જ ન દી. અને હરિભક્તો જેટલા આવે ને એટલે એને જ ગોતે, એની પાસે સત્સંગ કરવા જ બે હયા. અને દંડવટ એને જ કર્યું, ઓલાને તો કરે નહીં, કે એ તો ખા ધોકડા છે, કે ખાય ખાને જો દેહ જમાયો છે. કે પછી ઓલા પાતળા સાધુ તે થોડા મુમુક્ષ પાછા હતા, 10-15 દી થયા. અને પછી કીધું, ભાઈ નિષ્કપટ કહું, કે તો કહું, તો તમે મને દંડવટ કરો છો, પણ દંડવટ કર્યા જે ઓલ્યા છે, કે તમે મને તપસ્વી માનો છો, પણ તપસ્વી ઓલ્યા છે. એક ટાઈમ આજ બપોરથી કાલ બપોરે જમે છે અને મારું અપનેર તો બંધ જ નથી રહેતું, પણ શરીરની બોડી એવી જ મારી કે જેથી કરીને ઘોડા પેટ નથી કહેતા, ગમે એટલું ઘોડું ખાય ને તો કોઈ ફૂલી ન જાય. એમ હું ઘોડા પેટો છું, કે 3 ખાવ ને 4 ટાઈમ ખાવ ને 5 ટાઈમ હોત ને ઝાપટી લો, પણ શરીર એવું ને એવું રહે છે. એટલે તમે મારા વિશે અહોભાવ રાખો, પણ અહોભાવ રાખ્યા જેવા તો આ છે. એટલે મોક્ષનો મુદ્દો બહુ વિચાર માંગી લે, બહુ વિચાર માંગી લે. એટલે ભગવાનના ભક્તને તમે કોઈ ક્રિયા જોઈ એટલે તરત એની વિશે માનુષ્ય ભાવ પર ઠાઈ જાય, હાવ સામાન્ય મનાય જાય, એમ થવું પડે. અને બહુ અદભુત વાત મહારાજ કહે છે. મહારાજ કહે કે જેને આ જન્મનો સ્વભાવ, એને તો તાબડતોપ થોડુંક સાધન કરીને ટળી જાય, પણ આગલા જન્મનો જે સ્વભાવ છે એને તો ટાળવા માટે દાખલો કરવો પડે. અને પોતે ટાળવા માટે દાખલો કરતો હોય તે પાસે વિચાર પણ હોવો જોઈએ કે હું દાખલો કરું છું, એ મારા જે સ્વભાવ છે, કે મારી જે ખોટ છે, કે મારી ઉણપ છે, એને ટાળવા માટે કરું છું. એટલું અનુસંધાન હોય તો એને પાછા બધાની વિશે અહોભાવ વર્તે. અને ભક્તો, મોક્ષનો માર્ગ એવો છે, અહોભાવ ગયો એટલે મોક્ષ ગયો, અહોભાવ ગયો એટલે મોક્ષ ગયો. ભગવાનના ભક્ત સાથે, ભગવાનના સંત સાથે અહોભાવ હોવો જોઈએ. એટલે મહારાજ કે એને આગલા જન્મનો સ્વભાવ છે, અને ઘણો દાખલો જ્યારે કરે ત્યારે પૂર્વ જન્મનો જે સંસ્કાર છે ટળે છે. માંડ માંડ ટળે, માંડ માંડ શબ્દ ભલે મૂક્યો, પણ ટળે શબ્દ મૂક્યો ને મહત્વનો છે. નહીંતર આપણે માંડ માંડ ઉપર જ જઈએ. માંડ માંડ મહારાજ કીધું, અલા ભલા માણા માંડ માંડ ભલે કીધું, પણ ટળે કીધું એ હજુ નતું. ભલે માંડ માંડ શબ્દ મૂક્યો, પણ ટળે શબ્દ મૂક્યો છે એને મહત્વતા આપ, એની સામે જો તો તું હિંમત હારીશ. અને તે માંડ માંડ શબ્દ જોવે એટલે તરત પાછો ગોટો વળી જાય, કે માંડ માંડ મહારાજ કીધું એટલે ક્યારે મેળ પડે, ક્યારે ભેળું થાય બધું એમ. અરે માંડ માંડ ને મૂકી દે એક બાજુ, ટળે શબ્દ સામે તું જો, કે ટળી જ જાય એમ. સિંહ મારાનો આશીર્વાદ છે કે ટળી જ જાય. અને ભક્તો એની સામે દ્રષ્ટિ જાય ત્યારે ભક્ત કોઈ જિંદગીમાં મોક્ષના બાબતમાંથી પડે નહીં, હિંમત હારે નહીં, અને શત્રુ માતાને ટાળીને શરીર બની ભગવાનનો એકાંતિક ભક્ત બની શકે. અને ત્યાર પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જેની ઇન્દ્રિયો ચંચળ હોય તે ચંચળતાને ટાળ્યાના પૃથક પૃથક કયા ઉપાય છે? ઇન્દ્રિય સંચળ હોય તો ટાળવાના અલગ અલગ કયા ઉપાયો છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ચક્ષુ ઇન્દ્રિયની ચંચળતા ટાળ્યાનો એ ઉપાય છે, જે નાસિકાગ્ર દ્રષ્ટિ રાખે ને આડોળું જુએ નહીં, ભણવું હોય તો ભણ્યા કરે ને ભજન સ્મરણ કરવું હોય તો કર્યા કરે, અને એમ કરતા સ્ત્રી આદિક દેખાઈ જાય ને અયોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેષોન મેષ રહિત બનીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યંત જોઈ રહે ત્યારે તેની દ્રષ્ટિ ચંચળ હોય તો પણ વશ થઈ જાય છે. નેત્ર સંચળને ટાળવાનો ઉપાય, વૃત્તિને ટાળવાનો ઉપાય. ઘણી ફેરી ભક્તો, આપણે ભગવાનના ભગત છીએ, હરિભગત એટલે ભગવાનના ભક્ત છીએ, પણ આંખ જીતેલી જ ન હોય ઠામું કેમ. ભગત હારા કહેવાતો હોય પણ તેમ છતાં રસ્તામાં સ્ત્રી આદિકના રૂપને જોતો જોતો હલાલતો ને એવી ટેવું હોય એમ. અને ઘણી ફેરી તો જ્યાં વધારે નારીનો પ્રસંગ પડે એ જ રસ્તો પકડાય એમ, તો જબરી ખોટ કહેવાય. ભગવાનના ભક્તની સ્થિતિ કેવી હોવી જોઈએ કે રસ્તે ચાલતા ચાલતા વૃત્તિ નાસિકાગ્ર નીચી દ્રષ્ટિ રાખે કે જેથી કરીને સ્ત્રી આદિકના રૂપ ઉપર દ્રષ્ટિ પડે નહીં. ઉપરાંત ઓછામાં ઓછો પ્રસંગ ક્યાં બને એમ છે, એ રસ્તો પકડે. એક એક વાતનું અનુસંધાન રાખે, આ તો મોક્ષની બાબત છે. એક એક વાતનું અનુસંધાન. મહારાજ કે જેની ચંચળ દ્રષ્ટિ હોય અને ગમે તે જોઈ લેવું વારે વારે આમ, કોક કોકની તો એટલી બધી ચંચળતા. અમે જેતપુર હતા ને એ વખતે એક ભગત આવતા પૂનમ ભરવા, તે પૂનમે કથા વાર્તાને અમે રાખતા દર પૂનમે સવારથી બપોર સુધી કથા. આપણે અહીંયા પ્રવર્તાવાના છે, પ્રતિષ્ઠા થાય ને દર પૂનમે માસિક સભા પૂનમે લઈ લેવાના હુકામ, કારણ કે અમારા સૌરાષ્ટ્રના ભક્તો કાંઈ શેક વડતાલ જતા નથી, તો આજુબાજુના બધા ગામડાવાળા ભક્તો પૂનમના દર્શને થાય અને સાથે કથા વાર્તાનો લાભ મળે. તમે ત્યાં રાખતા, તે દર પૂનમે ભગતનું નામે મને આવડે છે, ભગતના ગામની ખબર છે, પણ બેમાંથી એક કહેવું નથી કારણ કે ભગવાનના ભગત છે. એટલે દર પૂનમે આવે, કથામાં બેહે, હાથમાં થેલી હોય, થોડા આમ લંગડા હાલતા, હાથમાં થેલી હોય, કથામાં આવે બેહે ખરા, પણ બે ત્રણ મિનિટ ન થાય ને તે ઊભા થાય હડફ લઈને, અને તરત આમ ફટાફટ ફટાફટ કરતા કરતા ઓફિસમાં જઈ આવે. અને ત્યાં કાંક જરાક અવાજ સંભળાય ને એટલે ત્યાં પગી જાય, આમ કાનહોરો ધરી બે મિનિટ સાંભળ્યું સાંભળી પાછ તક 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 કરતા આવી જાય, પાછા મેઈ જાય, પાછા બે પાંચ દસ મિનિટ થાય ને અને કાંઈક વાત સાંભળે વળી ઉપડે પાછા, અને પાછા ત્યાં સાંભળી આવે ઘડી બે મિનિટ, પાછ તક તક કરતા પાછ બેસી જાય. સભા દોઢ બે કલાક હાલે, બે કલાકમાં આઠ થી દસ ધક્કા ખાય, બોલો. આ શું કહેવાય? સંચળતા કહેવાય. સમજાય? આવી ચંચળતા ભગવાનના ભક્તને હોવી જોઈએ. અને તે જેને એક ઇન્દ્રિય સંચળ થાય ને એની બધી ઇન્દ્રિય ચંચળ થાય. આંખ સંચળ થાય એટલે કાન પણ ચંચળ થાય, કાન ચંચળ થાય એટલે પગ પણ ચંચળ થાય. એટલે ભગવાનના ભક્તને શાંત સ્વભાવયુક્ત વર્ત્યું જોઈએ. એટલે મહારાજ કે આંખ ચંચળ હોય તો એને આવા ઉપાયથી આંખની ચંચળતાને ટાળવી, નાસિકાગ્ર દ્રષ્ટિ રાખવી. મહારાજ કહે જેને આંખ જીત્યું એને નાસિકાગ્ર દ્રષ્ટિ, એટલે હાલવું, ત્યારે આડોળું જોવું નહીં, રસ્તામાં જતા હોય તો આમને તેમને જોતું જોતું જવું નહીં, ભણવું હોય તો ભણ્યા કરવું, ભજન કરવું તો ભજન કર્યા કરવું, અને એમ કરતા સ્ત્રી આદિક દેખાય જાય ને અયોગ્ય ઘાટ ન થયો હોય તો પણ નેત્રને ઉઘાડા રાખીને મેષોન મેષ રહિત કરીને જ્યાં સુધી નેત્ર સારી પેઠે બળે ને આંસુ ચાલે ત્યાં સુધી ઘડી બે ઘડી પર્યંત જોઈ રહે ત્યારે તેની દ્રષ્ટિ ચંચળ હોય તે શાંત થઈ જાય. મનો આવો આવો પ્રયાસ કરે થઈ જાય કે ન થઈ જાય? કેટલો સરસ ઉપાય બતાવ્યો મહારાજ. કે રસ્તામાં જતા પોતે અનુસંધાન રાખ્યા પછી પણ માનો સ્ત્રી આદિકને જોવાઈ જવાય, ભલે ઘાટ ન થયો હોય તો જ્ઞાન જ્ઞાન કે રોડ ઉપર ન બેસી જાય, પણ એનો દંડ ઘેરાવીને આપે, મેષો મેષ આખ કરીને બે જાય. પછી ભગવાનનું તાટક કર, ભલે ભગવાનની મૂર્તિ રાખીને એનું પ્રાયચિત સમજો. તમે આંખીઓમાંથી આંસુડા વહેતા થાય ને સારી પેટે આંખ બળે ત્યાં સુધી તાટક કરે, આવી પોઝિશન નિર્માણ કરે ને તો બીજે દાડે આંખ ફરકે અને. એટલે મહારાજ બહુ અદભુત વાત બતાવે સંચળતાને ટાળવા માટે. નત્ર ઘણા હરિભક્તોની ફરિયાદ હોય છે, સ્વામી અમે આમ પરસ્ત્રીનું રૂપ જોવાને પછી સંકલ્પ થાય છે, જોવો છો પછી સંકલ્પ થાય છે, ફરિયાદ કરવાની જરૂર નથી. સમજાય? ફરિયાદ કરવાનો સ્કોપ જ ક્યાં છે? જોવો છો થાય જ ને, જોવો છો પછી ન થાય. ક્રિયા જેવી છે તમારી તો પરિણામ તો આવે ને. ભગવાનનો ભક્ત જોવે જ નહીં. ભગવાનનો ભક્ત કોને કહેવાય? પર નારીની સામે જોવે જ નહીં. અને સિવાય કે ઓચિંતા દ્રષ્ટિ પડી ગઈ તો તરંત આનો વિચાર કેવો, આ તમારી માં છે, આ તમારી બેન છે, નાની હોય બાળકી તો આ તમારી દીકરી છે, એવો વિચાર કરે તો આંખની ચંચળતા ટળી જાય, મન પણ સંકલ્પ વિકલ્પ કરતું બંધ થઈ જાય. અને નાસિકાગ્ર ઇન્દ્રિય છે તે કોઈનું શરીર, નાસિકા એટલે સૂંઘ, સૂંઘવાનું, એ જો ચંચળ હોય તો શું કરવું, તો કોઈનું શરીર અથવા મુખ કે વસ્ત્ર રીતે ગંધાતું હોય, તેનો ગંધ લે ત્યારે ન ગમે, ત્યારે તેનો એમ વિચાર કરે છે મારો દેહ પણ ઉપરથી સારો છે પણ માય તો રુધિર માંસ હાડકા છે, પેટમાં મળમૂત્ર આંતરડા છે, એમ વિચારે તો નાસિકાની ચંચળતા ટળે. તો ઓલા કરતા કઠણ બતાવ્યું, કારણ કે ઓલાને તો આપણે દોષ માનીએ માનીએ ને, પર નારી સામે જોવાય તેને દોષ સમજે, પણ આને દોષ સમજતા જ નથી, સમજી દોષ, પણ આ દોષ કીધો બોલો મહારાજે. આ રસ્તે આયલા જાય છે ને કૂતરું મરેલું પીડ્યું છે ને ગંધ આવે અને ના કાઢો ડૂચો ભરાવીએ તો મારો દોષ બતાવ્યો બોલો, એટલે આ તો અમારો હતો ને બધાને સમજવું પડે એવું છે. ઓ દોષ કીધો મહારાજે, મહારાજ એટલે એનો મતલબ એમ નથી ને ઉભા રહીને હુંગી હું કરવો, પણ મહારાજ કે ત્યારે ચિત્તભ્રમ થવું જોઈએ નહીં, ક્ષોભ થવો જોઈએ નહીં, ક્ષોભ થાય એટલે વિચાર કરો મારો દેહ આવો છે, ઉપરથી ચામડું સારું જડ્યું છે એટલે રૂપાળો દેખાય છે પણ અંદર તો આવી બદબૂ જ ભરેલી છે, એવો વિચાર કરીને ક્ષોભ પામવો નહીં. જેમ બગીચો આદિક આવે અને એની સુગંધ આવતી હોય તો કેમ ગમે છે, તો મહારાજ કે ત્યાં આનંદ થઈ ગયો તો અહીં શોક થાય, એવી સ્થિતિ ભગવાનના ભક્તે કેળવી, બગીચો આવે તેનો આનંદ નહીં અને આવું કંઈક મળદું મળી મળી ગયું અને ગંધ આવતી હોય તો, દુર્ગંધ આવતી હોય તો આનો શોક નહીં. લો ગંધ આવતી હોય, ગંધ શબ્દ મૂક્યો, નહીતર ઘણી ફેર હરિભક્તો બોલવામાં બહુ ભૂલ કરે. આમ આપણે પહેલી શિબિર હતી ને પછી એટલે બાપુની વાડીએ કરી હતી, રાઉત બાપુની વાડીએ, પછી ભૂલમાં શિબિરની હેઠવા હતી ને ઉપરવા સંડાસ બનાવેલા, તે ઉપરથી પવન આવે ને તે આ બાજુ બધી ગંધ આવે, તે મારો બાપભાઈ હતા ધમ્મ જ હતા, બહુ સેવા કરેલી એટલે કઈ ગયું ધમ્મ જ હતા રહ્યા. એ કે સ્વામી આ વર્ષે કે આપણે થોડી થાપ ખાઈ ગઈ, ઉપરવા સંડાસ કરીને એટલે નથી સુગંધ કે આ હેઠવા આવે છે, કે શું આવે છે સુગંધ કે હેઠવા આવે છે, કે આવતા વર્ષે આપણે કે હેઠવા સંડાસ કરે એટલે સુગંધ નો, મેં કે આને પણ સુગંધ નો કહેવાય ને દુર્ગંધ કહેવાય, એટલે પછી એ સુગંધ આવતી હતી ને એટલે અમે નક્કી કર્યું હવે આપણે છે ને મારા સરખું કરે તો સંડાસ બાથરૂમ વ્યવસ્થિત બનાવી જેથી કરીને ભગવાનના ભક્તો છે એને નાવા ધોવામાં સાનુકૂળતા રહે, નહીં તો તમે એવું નહીં માનતા કે સરદારમાં 25 લાખ બેંકમાં પડ્યા છે એટલે સ્વામી સંડાસ બાથરૂમ બહુ સારા બનાવ્યા. બેંકમાં તમે માનશો સરદાર મંદિર 1 લાખ રૂપિયાની જ બેંકમાં કોઈ મનાય, કહો એક વખત હમણાં આવ્યા હતા ને એ કે સ્વામી મને તો આશ્ચર્ય લાગ્યું, અવડું મોટું કરોડો રૂપિયાનું કામ હાલે અને મંદિરની પાસે શિલેખમાં 1 લાખ રૂપિયા નહીં અને તોય હાલે છે, મને કે કોને આધાર હાલે છે, મેં કીધું સ્વામિનારાયણને આધાર હાલે છે, કોને આધાર હાલે એટલે, અને ખરેખર આ બનાવ્યો ભગવાનના ભક્તનો મહિમા સમજીને, કે ભગવાનના ભક્તો છે હવે બિચારા નાવા ધોવાની હરખી વ્યવસ્થા ન હોય તો કેમ ના નાહી ધોવે, હવે સંડાસ બાથરૂમ બનાવ્યો હોય દર વર્ષે આવવાના અને શિબિરમાં આવવાની બધા નાવાવાળા આવવાના બધા નિયમવાળા આવવાના, હવે સંડાસ સરખા ન હોય નાવા ધોની વ્યવસ્થા સરખી ન હોય હાથ ધોય એવું હરખું ન હોય તો કેમ કરી બધા નિયમ એના પડે, માટે ભલે ખર્ચો પડે થોડીક આપણને તાણ પડે પણ ભગવાનના ભક્તનો મહિમા સમજીને આપણે બનાવવા જોઈએ. તો કાલે કે પ્રમદી મને કહેતા મને કહે સ્વામી અહીંયા સરદાર આવીએ ને એટલે એક તો કથા વાર્તાનું બહુ સુખ આવે છે, કે કથા વાર્તાની સાથે કે વ્યવસ્થા એ હોય છે એટલે વધારે સુખ આવે, કારણ કે ફટાફટ નવરું થાય તો ફટાફટ નવરું થવાય, ઉપરાંત શરીર શરીરનું કામ કરે ને થોડું ઘણું, આપણે થોડા જ આત્મરૂપ ભાવ થઈ ગયા છે, કંઈ હાવ આત્મરૂપ થઈ ગયા એટલે ઉછી આંગળી કરો હાલો, કે સ્વામી કાંઈ વ્યવસ્થા ન આપે ને તોય વાંધો નથી એમ, તો ડબલું લઈને આટો મારી આવું છું, એટલે કે સ્વામી ખરેખર એટલે બહુ મજા આવે છે. કે એ કે અમારા ઘરના આવતા નહોતા, કે મને કે અમારા ઘરના આવતા નહોતા, પછી પરાણે લઈ આવ્યો, મેં કીધું હાલ નહીં કે પછી ન્યા હરખું હોય ને આમને તે અમને એટલે નહોતા આવતા, પણ અહીંયા આવ્યા ને તે બધી વ્યવસ્થા જોઈ અને મજા આવી ગઈ, તે હવે જવાનું નામ નથી લેતા, કે મારે ને તે વહી જવું હતું કે ના આવે શિબિર પૂરા કરવાને જવાનું નથી અને સુપ્રીમ ઓર્ડર ઉપર તો પછી હાઈકોર્ટનું હાલતું નથી, એટલે તમને બધાને કહું આવતા વર્ષે સુપ્રીમ કોર્ટની હારે જ આવવાનું, સમજાય છે તમને, એટલે પૂરા દાડા સુધી તમને રોકી રાખે ભલા માણસો, એટલે ભગવાનના ભક્તનો મહિમા સમજીને બધી ક્રિયા થતી હોય છે. આપણે કયો પોઈન્ટ જોતા હતા? દુર્ગંધ જે છે મહારાજ કે જયારે આવે ત્યારે પણ શું વિચાર કરો, મારા શરીરની અંદર પણ આવું જ છે એવો વિચાર કરીને ભગવાનના ભક્તનેથી કરીને શોભ ન પામવો. અને કાનની સંચળતા એમ ટળે જે કોઈ રમૂજ થતી હોય અથવા ભવાઈ થતી હોય તો તેને સાંભળ્યામાં હેત થાય, ને ભગવાનની કથા કીર્તન સાંભળ્યામાં નિદ્રા આવે ત્યારે ઊભા થવું ને નિદ્રા આળસને ટાળવું, અને ભગવાનની કથા સાંભળ્યામાં શ્રદ્ધા રાખવી ને હેત રાખવું તો કાન જીતાય. કાનને જીતવાનો ઉપાય બોલો. મહારાજ કે કંઈક ઠઠ્ઠામશ કરી થતી હોય અથવા તો ભવાઈ આવી હોય તો આખી રાત બેઠો રહે, બોલો મટકુંય ન મારે, મટકુંય ન મારે. અરે સ્વામી તો વાતોમાં લખ્યું, કેવું લખ્યું તમને ખબર? સ્વામી કે ગામમાં ભવાઈ આવેલા અને એમાં એક જણો ભારે માળો ઋષિઓ માળાઓ તે ભવાઈ જવા પગ્યો અને બરોબર વચ્ચે બેઠો, અને ભાઈ ભવાઈઓનો ખેલ તો રાતના 3 વાગ્યા સુધી આવ્યો, અને બહુ રાતના 12 વાગે પેશાબ જવાનું લઘુ લાગી, પણ મનુમાંથી જો લઘુ પાણી કરવા જાય તો જગ્યા જતી રહે અને આ મોજ બધી મારી જાય, એટલે મળ ઊભો જ ન થયો. કે ઊભો ન થયો, ઊભો ન થયો તે પેશાબનો ગાંઠ વળી ગઈ તો પછી તેને તે મરી ગયો. બોલ આવું વાતમ લખ્યું, મરી ગયો પણ માળ ઊભો થયો ને પેશાબ પાણી કરવાનો ગયો, અને કેટલો રસ પીડ્યો હશે હે. આપણને તેઓ કોઈ દી મળો કથામાં રસ નથી પડતો, પડે છે કેટલો એનો રસ છે. એટલે એને જેટલો ભવાનો ભવાયાનો મહિમા એટલો આપણને ભગવાનનો નહીં, એને ભગવાન કરતા ભવાયા વધારે વાલા લાગ્યા. બોલો. જોકે આ સંપ્રદાયના તો બહુ ઉજ્જવળ ઇતિહાસ લખાણ એવા રસવાળા સંપ્રદાયમાં જોવા મળે. લાલજી સુથા આજ આપણે નિષ્કોળાન સ્વામી નિષ્કોળાન સ્વામી કરીએ છીએ, પણ એનો રસ કેવો ખબર કથા વાર્તામાં? એકવાર મહારાજ ગયેલા શેખપાટ, અને પછી મહારાજ કે મારે ભૂજ જવું, તો કે મહારાજ ભૂજ જવું તો અહીં કથા વાર્તા કરો. મહારાજ કે અહીં છે કોણ કથા કરી? મહારાજ કે મારે હું નથી. મહારાજ કે તમારે એકલા આગળ તો કેટલી કથા કરવી? મહારાજને કે મહારાજ તમે તારે કરો એટલી બધી સાંભળું. મહારાજ કે તો કરી, પણ એક શરત, તમે જો ઊંઘી જાઓ જોલું ખાત પછી બંધ કરી દીધો, કે વાંધો નહીં. અને પછી મહારાજ કથા કરવા બેઠા, લાલજી સુથાર કથા સાંભળવા બેઠા. એક દિવસ એક રાત, 2 દિવસ 2 રાત, 3 દિવસ 3 રાત, 15 દિવસ 15 રાત, 16 દિવસ 16 રાત, 17 દિવસ 17 રાત, 18મો દિવસ પૂરો થયો, 18મી રાત્રિએ જરાક ઝૂકવાયું, આમ કે થઈ ગયો ખાલી. અને મહારાજ હડફદર ઊભા અને ત્યાં હાલતા. લાલજી સુથાર જાગી ગયા. મહારાજ કે મહારાજ કઈ બાજુ? મહારાજ કે ઝોલા ખાઈને આગળ કથા કરીને મારે લેવાનું કે બોલો. એના કરતા અમે નિહારા, તમે તો અડધો અડધો કલાક થાંભલો, જેને મળી જાય ને હરખું થઈ જાય ને તો સેટિંગ કરી લો તોય કથા કરીએ છીએ. કેવો રસ છે એને કથામાં. મહારાજ કે ભવાયા વાળાને કેવો રસ હોય છે, મશ્કરી કરતા કેવો રસ આવે છે. મહારાજ કે એવો કથા કીર્તન સાંભળવામાં આવે ને નિદ્રા આવે ત્યારે ઊભા થવું, નિદ્રા આળસને ટાળવું, ને ભગવાનની કથા સાંભળવામાં શ્રદ્ધા રાખવી તો કાનની સંચળતા ટળે. અને ત્વચા ઇન્દ્રિયોને એમ જીતે છે, જાણે જાણે ટાઢ તડકો વરસાદ તેને ખમવો, ને ગોદડી હોય તે ઓશીકે મૂકી રાખવી, ને સારી પેટે ટાઢ હોય ત્યારે ઓઢવી, તથા જ્યાં ત્યાં પડી રહેવું એમ કરીને ત્વચાને બાળી નાખે. એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની સંચળતા ટળે. ત્વચાની સંચળતા ટાળવાની વાત મહારાજ કરી. જાણી જાણીને ટાઢ તડકો વરસાદ સહન કરે. બોલો. જાણી જાણીને, અજાણતા નહીં, જાણી જાણીને, એટલે એવું જ ઊભું કરે, એ ટાઢ સહન કરવી પડે. બોલો. એક ભગત કાલ મને કહેતા, મને કે ઉતારા બહુ હારા કર્યા સ્વામી, એમાં હીટર નથી મૂકવાના? કે ગીઝર, હીટર નહીં, ગીઝર નથી મૂકવાના? મેં કીધું કેમ? એ કે હવારમાં પાણી થોડું ટાઢું લાગે છે. મેં કીધું ભૂલ કરી ગયા, અમે ત્યાં ઉતારો આપ્યો, તમને અહીંયા આપવાની જરૂર હતી. બોલો. કેટલી ચામડી વાલી, કેટલી વાલી એમ. જરાક ઠંડી વાય એટલે તર ગોદડું ગોદલે ગોતી લે, અને જરાક ગરમી થાય એટલે સ્વિચ ગોતે. ક્યાં છે પંખાની સ્વિચ? આ પંખો એટલો જ હાલે? આપણે ટીંગાઈ જાય ડબલ ફેરી થઈ જાય પંખા રે, પાખડા લાંબા થાય ને. કેવી સ્થિતિ છે જીવની? કહો. મહારાજ કે એટલી બધી ચામડી વાલી છે. લો. મહારાજ કે પણ જેને ચામડી જીતવી હોય ને ટાઢ સહન કરવી, તડકો સહન કરવો, વરસાદ સહન કરવો, એટલે ટેવી એવી પાડવી. હો, ઘેરે ગયા પછી માઘ સ્નાન આવે ને, માઘ સ્નાન ત્યારે ફરજિયા તોણા બેઠા બધા માઘ સ્નાન કરજો, નક્કી કરજો. માઘ સ્નાનમાં ખબર છે ને તમને, માર્ક્સના જ્યારે શરૂ થાય ત્યારે કેટલું એનું પૂર્ણ બતાવે તમને ખબર છે? એમ લખ્યું, જગતનું એવું કોઈ પાપ નથી માર્ક્સ સ્નાન કરનારનું ન ટળે. બોલો, ન ટળે. જગતનું એવું કોઈ પાપ નથી. એમ માટે ઘણા પૂછે ને, સ્વામી આનું હું મારે પ્રાયચિત કરવું, આનું શું પ્રાયચિત કરવું? માર્ક્સ સ્નાન કરી નાખવું જોરદાર રીતે, તળાવ હોય તો તળાવમાં, કૂવો હોય તો કૂવા છીંચીને પાણી, અને ન હોય તો માટલું પાણી ભરી દેવું, પછી અગાશી ઉપર મૂકી દેવું, અને પછી ખરેખરું થાય ને કેવું, હા, પછી નાવું. અને એ પછી જે ભગવાન સાંભળે એ માટલે નાતા નાતા નાભીમાંથી નાદ નીકળો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે ઓણ બધા માર્ક સ્નાન કરવાનું છે બધાને, આ બધું કરતા ફેરફાર કરી જવાય આમ તો શિબિર ભરીએ સાર્થક છે. આ શિબિરમાં આવેલા જો વારે વારે અનુરોધ કરું છું કે ખરેખર તમારે પરિવારમાં જો સત્સંગ જ કરવો છે અને સુખેથી આખી જિંદગી વ્યતીત થાય એવું કરવું છે અને અંતરમાં આનંદ લેવો છે ને તો ઘર સભા શરૂ કરશો. કે હાંજે અડધો કલાક તો ઘર સભા કરવી કરવી ને કરવી જ. એમ અડધો કલાક હાંજે ટાઈમ ન મળે સવારે અડધો કલાક ઘરના બધા સદસ્યો બેસી પાંચ મિનિટ ધૂન કરીએ અને પછી થોડી વાર 20-25 મિનિટ કથા વાંચીએ, આટલું કરશો ને તો બહુ સુખ થાય. પરિવારમાં સદૈવ માટે સત્સંગ જળવાઈ રહેશે આ તમને ઓર્ડર કરીએ છીએ. પછી યુવા બાળ યુવા મહોત્સવ છે ને ત્યારે બાળકો આવવા ને એને મેં કહી દેવું કે ફરિયાદ સભામાં બેવું ઘર સભામાં, એટલે બેન ભેગું થઈ જાય તો કામ થઈ જાય અને સત્સંગ દીપી ઉઠે. એટલે શિબિરમાં આવ્યા છીએ સુધારો કરવાને. એટલે આ વખતે નક્કી કરજો, હું નક્કી કરવાનું છે માર્ગ સ્નાન અને ઘર સભા. ઘર સભા કરીને માર્ગ સ્નાન તો જરૂર કરશું. એમ તડકો સહન કરે. બોલો, કદાચ માળ્યા વિના થોડુંક ક્યારેક આપણે માળ્યું અને ધારે કરતાં પગલું વધારે થઈ ગયું, જરાક બહાર બેહવું પડ્યું તો સહન કરે, વરસાદને સહન કરે. ને ગોદડી હોય તે ઓછી કે મૂકી રાખે ને સારી પેટે ટાઢવાય ત્યારે ઓઢવી. ગોદડી હોય, આ સાધુ માટે લખ્યું, ગોદડી હોય એ સારી પેટે ટાઢવાય ને ત્યારે ઓઢવી, ન તો ઓછી કે મૂકી રાખવી. અને આ વાતનું અનુસંધાન ન રહે ને તો હજી તો શાળો એમ કહેતો ને મારે આવવું છે તો મહિનો અગાઉ મળે ગોદડું ઓઢવા, શિયાળો જાણતો જાય. એમ ઓલો એક જણો નથી કેતો, એ કે વણતો છે ને, શર્ટ પહેર્યું હતું એના પર જર્સી પહેરી હતી, એના પર પછી બંડી પહેરી હતી, એના પર કોટ પહેર્યો હતો. અને પછી એ કે વણ સમય ટાઢ બહુ નથી પડી લાગતી, શેની ટાઢ પડે, આખો ડામીસો ખડકીને આવ્યો છે. એમ હજી તો બિચારો શિયાળો આમ કહેતો આવવાનો છું આવવાનું છે, આ ગોદરું કોટી કાઢે અને પછી ઓઢી જાય. હવે શિયાળો આવી પેલા ગોદડું ઓઢી જાય અને પછી એમ કે આપણે ત્વચા જીતવી કે જ જીતાય કોજી. એટલે મહારાજ બહુ અદભુત વાત બતાવે છે. આ તમારે બેને સમજો, આપણે બેને કે હારી પેટ જ્યારે ટાઢવાય ત્યારે ગોદડી ઓઢવી. ગોદડી કો ગોદડું તમારે એ ઓઢવું, નહીતર તો ઓછી કે મૂકી રાખવી. એમ તથા જ્યાં ત્યાં પડી રહેવું, જ્યાં ત્યાં પડી રહેવું. લ્યો આ તમારે આ લાગુ પડી જાય છે, જ્યાં ત્યાં પડી રહેવું. અહીં પડી રહ્યો એટલે જ્યાં ત્યાં પડી રહે જેવું થાય ને, ઢેફામાં મહિમા થાય હો. હારા હારા રી ભક્તો બોલો, ઘેરે અમે એની ઘેરે ગયેલા હોય, એસી રૂમમાં જ હુનારા, દંડલોપના ગાડલા પર હુનારા, શિબિરમાં અહીં હુવે છે. બોલો, અહીંયા સમય અહીં વધારે મજા આવે. ભગવાનના ભક્તો બધા કે હવાના પરમાં નીકળીને પૂજા કરતા, ખાલી પૂજા કરતા હોય ને એ જોઈ તો સુખ આવે છે કે અમને. એટલે એને તો કીધું તમારી સ્થિતિ પ્રમાણે તમને જરાક ઉતાર કહેતા, ના ના સમય કે અહીં જ હું કે અહીં જે મજા આવે છે એ તો કે ઘેરે હુઈ છે કે દંડલોપના ગાડલા ઉપર, પણ અહીંયા બહુ મજા આવે છે કે જ્યાં ત્યાં પડી રહેવું. એમ કરીને ત્વચાને બાળી નાખે, એમ કરે તો ત્વચા ઇન્દ્રિયની સંચળતા ટળે ને હાથની ચંચળતા એમ ટળે છે. જ્યારે હાથ નવરા હોય ત્યારે હાથમાં માળા રાખીને શ્વાસોશ્વાસે ભગવાનનું નામ લઈને માળા ફેરવીએ, પણ ઉતાવળે લહેર કે માળા ન ફેરવી. અને કેટલાક એમ કહે છે જે મને કરીને તો નામ વધુ લેવાય, એ વાત ખોટી છે. જેટલા જીભે લેવાય તેટલા જ મને કરીને લેવાય છે. એમ કરે તો હાથની સંચળતા ટળે, હાથમાં માળા રાખવી અને શ્વાસોશ્વાસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ જપવું અને માળા ફેરવી તો હાથની સંચળતા ટળે, ન તો મોજ્યા તોડી નાખે ભલા માણસો. એટલે માળા મારા હાથ પ્રવર્તાઈ દીધી, ન તો કથા માળા ન હોય, માળા તો એકાંતમાં ફેરવાની વસ્તુ, પણ મોજ્યા થા જા રે હાથની ચંચળતા ટળે, ન તો બેઠા બાર દોરા ખેહે રાખે ખેહે રાખે ખેહે રાખે. એટલે મહારાજ કે હાથની ચંચળતા ટાળવી હોય તો હાથમાં માળા રાખવી, શ્વાસોશ્વાસ પાછું ભગવાનના નામનું રટન કરવું. અને પગ સંચળ હોય તો આસનને જીતવું તો પગ જીતાય. હલો, પગ જીતવા હોય તો શું કરવું પડે? આસને જીતવું તો પગ જીતાય, એના માટે બીજું કંઈ બતાવ્યું જ નહીં. બોલો, ખાલી આસન જીતવું એટલું જ કીધું. એક આસન ઉપર બેસવાનો અભ્યાસ કરવો. અને શિષ્ન ચંચળ હોય તો જેમ ઝીણી ખસ હોય કે રાતી દાદર હોય તેને ખંજોળીએ તો લોહી નીકળે ત્યાં સુધી ખરજ ટળે નહીં, અને જો ન ખંજોળીએ તો તે એમ ને એમ બળી જાય. તેમ શિષ્નેન્દ્રિયમાં ચેડ આવે તો પણ તેને હાથે કરીને અડે જ નહીં, અને જો શિષ્નમાં વાયુ ભરાતો હોય તો આહાર થોડો કરે ને ઉપવાસ કર્યા કરે ને દેહને બળહીન કરી નાખે તો શિષ્નેન્દ્રિય જીતાય. બ્રહ્મચર્ય જીતવા માટે મારે વાત બતાવે છે. આ સ્ટેપ ઉપર મારે લઈ જાય છે, સમજાણું. ગ્રસ્થાશ્રમમાં રહીને જ્યાં સુધી હજી ગ્રસ્થાશ્રમ પ્રમાણે જ વર્તે છે એમ નહીં, પરંતુ લક્ષ્ય બંધાઈ જાય છે ને કે મારે ઉર્ધ્વ રહેતા થવું છે ને ભગવાન સુધી પહોંચવું છે, એને માટે મહારાજ આ વિધાન કરી રહ્યા છે. મહારાજ કેવો છે, ભગવાનનો ભક્ત છે એ શિષ્યનો સ્પર્શ જ ન કરે, ઉપરાંત મહારાજ કહે કે તપ કરી રાખે, એમાં જરાય કે એમ લાગે કે મને સંકલ્પ વિકલ્પ થાય છે વગેરે તો તરત મહારાજ કે તપ કરે અને ઉપવાસ કરી રાખે. અને જીહવા ઇન્દ્રિયને જીતવી હોય તો જે વસ્તુ જીભને ગમતી હોય તે વસ્તુ ના આપવી, અને આહાર યુક્ત કરવો તો જીહવા ઇન્દ્રિયની સંચળતા ટળે. જીભને ગમી ન આપવું, ધંધે જાય ને તે ઘરે ઓર્ડર ન કરતો જવો, થેપલા બનાવજો જીભને ગમે છે એટલે, નહીતર જીભને ગમે ને એ વસ્તુ ન મળે તો ક્યારેક મોત થાય. તમને પેલી ખબર છે ને સાંગા ભગતની વાત, કે નથી ખબર? વાત તો દરજીની છે પણ સાંગા ભગત લાગુ પડે છે. દરજી ભગત કપડાં સીવા ગયેલા અને પેલા પટેલે તાજા રીંગણા આપ્યા, મનમાં થયું આ તો આખું શાક થયા છે, ઘેરે મોકલી દીધા અને કેવડાયું છોકરાને, તારી માની ક્યાંજે આખા રીંગણા શાક ભરીને કરે. એની માએ પણ અડદની ડાળ ઓરી દીધેલી, એની માના મનમાં એમ થયું કે આપણે કાલ કરીશું રીંગણાનું શાક. અને પેલો તો બપોર સુધી સંકલ્પ કરતો કરતો આવ્યો અને જમવા બેઠો પણ તાહણીમાં રીંગણા શાકને બદલે અડદની ડાળી આવીને ક્યાં જાય ભાઈ. પેલીને હાથમાં પેલા તાહણી પકડીને પછી કીધું, ઓય કેમ અડદની ડાળી કરી, રીંગણા શાક ન કર્યું? તો કે મારા મનમાં એમ થયું અડદની ડાળી ઓરાઈ ગઈ છે, પછી કાલ કરીશું. અને તાહણીને કર્યો ફરફરતો ઘા. એટલે તને હાંગા પટેલ નું કોઈ ન જીડ્યો કે તે મરી ની રાંડ? આટલું કહી રોટલો દાળ ઉલાળીને વયો સીવવા પાછો. ઓલી ગોતી કાઢો કુવો, સમજાણું. અને માર્યો ધુબકો, નાવાટું નહીં, અને પતી ગઈ. બોલો, પછી સ્વામી વાતમ લખ્યું, પછી તો કેસ કબાડા થયા અને કેટલા રૂપિયા ભરવા પડ્યા અને માથે દેવું થઈ ગયું. એ દેવું ચૂકવવા માટે પછી મુંબઈ જવું પડ્યું, 12 વર્ષ સુધી હંસુ હાક્યો દેવું ચૂકવાનું, પછી 12 વર્ષે વઘાર બેઠો. એના કરતા અડધો કલાક એક ટંક થોભી ગયો હતો. હા જે નહીતર કાલે થવાનું જ હતું, પણ એક ટંક ન થઈ ગયો, પછી 12 વર્ષ સુધી થઈ ગયો. કહો એટલે મહારાજ કે જીભને ગમી આપવું નહીં, મનને ગમે તે પ્રમાણે ન જમવું. અને વાણી સંચળ હોય તો એમ ટળે જે મુક્તાનંદ સ્વામી જેવા વાર્તા કરતા હોય તથા કથા વાંચતા હોય તે વચમાં પોતે ડાપણ કરીને બોલવું નહીં. આ ભક્તો વિવેક છે ભગવાનના. કોઈ પણ સાધુ તમે, આ તો મોટી સભા પણ 5-25 જણા બેઠા છો અને કથા વાર્તા કરે છે તો પૂછ્યા વિના બોલવું નહીં, બોલે તો દોષ લાગે, કારણ કે કથાની લિંક તૂટી જાય. અને બીજા નંબર અમુકને કેવી ટેવો ખબર, ખરેખર આ બીજા વક્તા મહેનત કરી ને વાત ઓલા મુમુક્ષને સમજાવાટું કે એટલે વાતની શરૂઆત કરે ને તે ઓલો પરિણામ કીધી, સમજાય? છેલ્લો પોઈન્ટ હોવા હોવાનું એ રહસ્ય વાળો, એટલે સાંભળો બેઠો હોય અડધો કલાક ઓલું એટલે કાઢે કે છેલ્લે શું રહસ્ય આવે છે. તે આજે શરૂ કરે 2 મિનિટ ન કરે ને તો ઓલો હા મેથી રહસ્ય કીધી, પોઈલા શું કરવું, વાત પડતી મૂકવી પૂરી કરવી. એટલે ખબર હોય તો પણ મૌન રહેવાય, મર્યાદા છે. એવમ સંતો નહીં, હરિભક્તો બેન કથા વાર્તા કરતા હોય ને તો પણ મોટા હરિભક્ત જયારે વાત કરતા હોય ત્યારે નાના વચ્ચે બોલબોલ કરાય નહીં. અને મહારાજ કે જો કરે તો એ બરાબર ન કહેવાય, અને જો કરે અને જો વચમાં બોલાય જાય તો 25 માળા ફેરવે તો વાણીને સંચળતા ટળે. લો 25 માળા ઠપકારી નાખવાની, જો વચ્ચે કારણ વિના બોલાવણું તો પૂછે તો બોલવું, ન પૂછે તો સાંભળે રાખવું, એવી મારે જ વાત બતાવી. એટલે હજી તો બાકી છે, કાલની જે ભાડા ભરવા છે આજે, પણ શું કરીએ, લાંબા જ બહુ વચનામું છે એટલે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વે ઇન્દ્રિયો છે તેમાંથી એકને પરિપક્વ જીતે તો સર્વે ઇન્દ્રિયો જીતાય, એવી કઈ ઇન્દ્રિય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, એક જીહવાને પરિપક્વ જીતે તો બીજા સર્વ ઇન્દ્રિયો જીતાય છે. જીભ જ બધાથી વધારે વધારે હેરાન કરે છે. સર્વ ઇન્દ્રિયાણી જીયાની રસના તો વિશેષ હતા, શિક્ષાપતિ લખ્યું. મહારાજ બોલો, બધી ઇન્દ્રિયો જીતવી પણ જીભને તો વિશેષ કરીને જીતવી. એટલે ગ્રહસ્થને, જોકે મહારાજે તો મધ્યના 16માં એમ કીધું કે જેને જેને ઇન્દ્રિયો રસના ઇન્દ્રિય જીતો, એને જે કાંઈ સારું પદાર્થ હોય, જેને જેને લખ્યું અને ગ્રસ્ત ત્યાગીને કાંઈ મેળ નહીં, એને બધું ભેગું કરી મેળાઈને જમવું. આ પહેલો ઉપાય બતાવ્યો. પણ માનો કેટલી તમારી આત્મનિષ્ઠા ન હોય, આ કર્યા જેવું છો, ન હોય તો ઘરમાં કોઈ દી ઓર્ડર ન કરો, આજ આ બનાવજો કા બનાવજો. ત્રીજા નંબરમાં જે વસ્તુ પીરસાણે, એમાંય તે પણ કાંઈ ફરિયાદ નહીં કે આવું બીનું છે કે આવું બીનું છે. ઠાકોરની થાળ થયો જમી લેવું મૂંગા માટે, અને પછી ક્યાં તું ન જાવ, કાલા બનાવજો. એટલું તો ભગવાનના ભગતને કરવું જ પડે, એટલું ન કરે તો જબરી ખોટ રહી જાય. બાકી રસના ઇન્દ્રિય જીતે એટલે બાકીનું બધું કડર બૂ કરતો આવે હેઠું. એમ તમે જુઓ ને, એકાદશી દિવસે તમે નિર્જળા કરો અને પછી કોઈ કે હાલને આટો મારવા આવું, ભાઈ કાંઈ આવું ઠીક બેઠો છે ખૂણામાં, કડર બૂ થઈ જાય કે ન થઈ જાય. કારણ કે બધાને પોષણ કરનાર કોણ છે? રસના ઇન્દ્રિય છે. એટલે ભગવાનના ભક્તે રસના ઇન્દ્રિયને તો વિશેષ કરીને જીતવી. જો ને કેટલું ક્યાંય તે હોટલમાં પગી જાય, તેને કોઈ એમ ખેહીને લઈ જાય, કોણ લઈ જાય? આ જીભડી, જીભડી છે નારી પણ ખતરનાક છે બોલો. અને પાછા બે ડિપાર્ટમેન્ટ સંભાળ્યા છે, તમને ખબર, આંખ બે ડિપાર્ટમેન્ટ, એક જોવાનું, નસકોરા બે ડિપાર્ટમેન્ટ, એક સૂંઘવાનું, કાન બે ડિપાર્ટમેન્ટ, એક સાંભળવાનું, જીભ એક ને ડિપાર્ટમેન્ટ બે. એક તો સ્વાદ લેવાનું, બીજું બોલો ને, બે એક ડાન્સર ડિપાર્ટમેન્ટ એની પાસે, બે માં ફેર પડે એટલે ભૂકા, બોલવા ફેર પડે તો કોઈક ધોકા જે કે, અને ખાવા ફેર પડે તો પછી કેમ કથમ નથી દેખાતા, એ જરાક ગયા છે. એમ તો તમે હોશિયાર તરત સમજી જાય. એટલે મહારાજ કે રસના ઇન્દ્રિય તો વિશેષ કરીને જીતવી. ત્યાર પછી વળી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે, જે પુરુષને અંતરમાં કામ વ્યાપ્યો હોય તેને બહારથી કેમ જાણે છે એ કામ, એને કામ વ્યાપ્યો છે, અને એનું જે અંગ તે તો વસ્ત્રમાં ઢાંકેલું હોય છે, તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. જેને કામ વ્યાપે તેને નેત્ર આદિ જે સર્વ ઇન્દ્રિયો તે સંચળ થાય ત્યારે જાણવું જ એ કામે કરીને વ્યાકુળ થયો છે. કેટલા અંતરની કેટલી મોટી વાતો કરી. મહારાજને આંખ જોવે તો આંખ ઉપરથી ખબર પડી જાય કે આ કામી છે કે નિષ્કામી છે. અને વળી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે, જેનો ચંચળ સ્વભાવ હોય તેને શાંત થવું, અને જેનો શાંત સ્વભાવ હોય તેને ચંચળ થવું, તે કયા વિચાર કરીને થાય છે? જો અહીંયા શાંત ને સંચળની વાત છે, ઉલેપણે હતી પણ આમાં ને એમાં ફેર છે. મહારાજ કે ચંચળ હોય જેનો સ્વભાવ, એને શાંત થવું, અને શાંત હોય એને ચંચળ થવું, તે કયા વિચારે કરીને થવાય છે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે જ કર્યો છે. જે ચંચળ હોય તે એમ વિચારે છે, હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું અને આકાશને પેટે સ્થિર છું, એ વિચારે કરીને ઉપશમ અવસ્થાને પામે તો ચંચળ હોય તે શાંત થાય, અને જે શાંત ને ચંચળ થવું હોય તેને તો ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણવું, ને મહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારે ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે, તેણે કરીને એનો ચંચળ સ્વભાવ થાય છે. ચંચળ હોય એને શાંત થવું, શાંત હોય એને સંચળ થવું, ચંચળ હોય એને શાંત થવું. માને દોડધામ દોડધામ કે હકનો લેતો હોય અને સેવા કરતો હોય તો પણ એટલી સેવા ઝડપથી કરતો હોય, સેવાની અંદર પછી થોડો અતિ ઉતાળ કરે એટલે સેવા બગડી જતી હોય, અતિ ઉતાળ કરવા જાય અને લોટ બાંધવા જાય વધારે પાણી પીએ ઢીલું થઈ જાય, સેવા કરવા જાય અને પછી ગમે તેમ રોટલી વણવા મળે પછી છૂટી ન પડે, સેવા કરવા જાય પણ ગમે એમ છોડે બળી જાય, આવી સંચળતા છે ને કેમ શાંત થવું? તો મહારાજ કહે એને વિચાર કરું આત્મા છું, બ્રહ્મ છું, આવો વિચાર જ્યારે કરે થાય એની પ્રકૃતિ થોડીક શાંત થાય છે. અને મહારાજ કેટલી સરસ વાત બતાવી, મહારાજ કે હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું, આકાશને પીઠે સ્થિર છું, એવા વિચાર કરીને ઉપશમ અવસ્થાને પામે છે. એટલે એનો મતલબ એમ થયો કે ઉપશમ અવસ્થા જેને પામ્યું હોય એની પ્રકૃતિ કેવી હોવી જોઈએ? થોડી શાંત હોવી જોઈએ. ચંચળ પ્રકૃતિવાળો ઉપશમને પામી શકે નહીં, કારણ કે સંચળ પ્રકૃતિ જેટલી રહેવાની એટલા એના સંકલ્પના તરંગો પણ વિશેષ રહેવાના, અને સંકલ્પ તરંગો વિશેષ રહે એટલે મન શાંત ન થાય, એટલે ધ્યાન બાજુ વૃત્તિ ન જાય, ધ્યાન બાજુ વૃત્તિ ન જાય, સમયક ધ્યાન કરી ન હગે એટલે ઉપશમ સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય નહીં. અહીંયા ભક્તો મારે એમ કીધું, ખાલી આત્મવિચાર કરે તો ઉપશમ સ્થિતિને પામી જવાય છે. અને મહારાજે અમદાવાદના ત્રીજા વચનમતમાં શું કીધું, ભગવાનનું અખંડ ચિંતન કરવાથી ઉપશમ સ્થિતિ પ્રાપ્ત થાય છે. તો અહીંયા આત્મવિચાર કરવાથી ઉપશમ સ્થિતિ કીધી, ને ભગવાનનું ચિંતન કરવાથી ઉપશમ વૃત્તિ કીધી, તો બે એક કે અલગ, બેમાં ફરક છે. અહીંયા જે ઉપશમ સ્થિતિ છે એ કેવી સ્થિતિ છે, તો કે અતિ સંચળ વૃત્તિ હતી એમાં શાંત બન્યો એવી રીતની ઉપશમ સ્થિતિ મારે બતાવે છે. જ્યારે ત્યાં જે છે એ તો પરમાત્માના સ્વરૂપમાં ગરકાવ થઈ જવા રૂપી ઉપશમ સ્થિતિ છે. એટલે બંને મહારાજ અલગ બતાવે છે. બીજું મહારાજ કે જે શાંત છે ને કેમ સંચળ થવું, શાંત એટલે શાંત જ, પછી બેઠો બેઠો જ રહે. કોઈ ભગવાનના ભગવતી ભગત આવે, માનો કરી ભગત આવ્યો હોય, તો ઊભો થઈને પૂછવાની તસદી ન લે કે ક્યાંથી આવ્યા, જમ્યા છો કે નહીં, ઉતારા પાણી કર્યા નહીં, એ ડિસ્ટર્બવાળી વાત જ નહીં, શાંત. કોઈક આવીને પાણી માગે તો ઊભો ન થાય, શાંત. એ બેઠો ને આજુબાજુ બધું ગંદુ ભર્યું લાવ હાંજવારી વાળી નાખ્યો એવો સંકલ્પ ન હોટ, એવો શાંત. તો એને મહારાજ કે ચંચળ થાવ શું કરવું પડે, તો કેવો શબ્દ મૂક્યો મહારાજ, જો મહારાજ કે એવો જે ભક્ત છે એ ભગવાનનું મહાત્મ્ય જાણે, ભગવાનને ભગવાનના ભક્તનું મહાત્મ્ય જાણે, અને મહાત્મ્ય જાણે ત્યારે ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરે તથા ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે, તેણે કરીને એ સંચળ થાય છે. ભગવાનને ભગવાનના ભક્તનો મહિમા સમજે એટલે મનમાં શું થાય, મહિમા સમજે ને પછી માનો કે મહિમા સમજે છે, શાંત. ઊભો થવાનો સંકલ્પ નથી થતો પણ શાંત છે, પરંતુ ભગવાનને ભગવાનના સંતનો ભક્તનો મહિમા સમજ્યો અને ભગવાનનો ભગત બપોરના 12:30 આવ્યો અને માનો કે એની રસોઈ બની છે તો બધી પૂરી થઈ ગઈ છે, તો એ મનમાં મહિમા સમજાણો છે કે આ તો ભગવાનનો ભગત 1 બિચારો ભૂખ્યો આવ્યો છે, તો પછી શાંત બેસી શકે, તરત મનમાં થાય કે ગમે તે રસોઈ બને એને જમાડવા જોઈએ, અને રસોઈ બનાવવાનો સંકલ્પ થાય એટલે બેઠો હોય ને ઊભું થવું પડે, એમનું તો બની ન જાય, રસોઈ બનાવવી પડે, પ્રવૃત્તિ મળવું પડે, સંચળ થવું પડે. એટલે મહારાજ કે અતિ શાંત છે અને ભગવાનના ભક્તનો ભગવાનના સંતનો ભગવાનનો મહિમા સમજે તો સંચળતા આવે છે. અતિ સંચળ પ્રકૃતિ છે એને મહારાજ કે શાંત થવા માટે હું આત્મા છું, બ્રહ્મ છું, અલિંગ છું એવી ભાવના કેળવે એટલે ઉપશમ સ્થિતિ પ્રાપ્ત થાય છે, જેથી કરીને એના વિચારોના તરંગો શાંત થાય છે, જેથી કરી મહારાજ કે પોતે શાંત થઈ જાય છે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત આદિ જે કાલ જેટલું મોડું નહીં થાય, વહેલું પતી જાય તમતાર, 8 સત્શાસ્ત્ર તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે, ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, સર્વે ગ્રંથમાં પણ અનેક પ્રકારના પ્રકરણ છે, તે સર્વે પ્રકરણે કરીને ભગવાનને પામ્યા જે ભક્ત તેમના અંગ કયા છે, માટે એ સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે, પણ સર્વે પ્રકરણમાંથી જે પ્રકરણ પોતાના અંગમાં મળતું આવતું હોય તેને ગ્રહણ કરવું ને બીજાનો ત્યાગ કરવો અને એમ જાણવું જ એ છે તો સાચું, પણ એ બીજા ભક્તને અર્થે છે પણ મારે અર્થે નથી. બહુ સરસ પ્રશ્ન આવ્યો, આ વજરાક દ્રષ્ટિ રાખજો. કેવી વાત મહારાજ કીધી, મહારાજ કે શ્રીમદ ભાગવત આદિ જે 8 સત્શાસ્ત્ર તેમાંથી કોઈ ત્યાગ કરવા યોગ્ય છે કે સર્વે ગ્રહણ કરવા યોગ્ય છે, ત્યારે મહારાજ ઉત્તર કેવો કર્યો, મહારાજ કે બધાએ ગ્રહણ કરવા યોગ્ય છે, પરંતુ એમાંથી પોતાના અંગમાં મળતી વાત આવતી હોય એટલી ગ્રહણ કરીને મનમાં વિચાર કરો આ મારા માટે છે ને બાકીની વાત બીજા ભક્ત માટે છે. એટલે અહીંયા કહેવાનો મહારાજનો મતલબ એવો છે કે માનો શ્રીમદ ભાગવત આદિ કોઈ પણ માન્ય કરેલા ગ્રંથો વંચાય છે તો એને એને એ સાંભળે તો એને સાંભળવા કે ન સાંભળવા, અથવા તો સાંભળે તો કાંઈ દોષ લાગે છે અથવા તેમાં સારું નબળાવા વિભાગ છે, તો મહારાજ કે ભગવાનનો જે ભક્ત છે એને અંગનો વિચાર કરો. અલગ અલગ ધર્મનિષ્ઠા અંગ હોય, કોઈને જ્ઞાનનિષ્ઠા અંગ હોય, વૈરાગ નિષ્ઠાનો અંગ હોય, કોઈને ભક્તિ નિષ્ઠાનો અંગ હોય, કોઈને આત્મનિષ્ઠાનો અંગ હોય, અલગ 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 અંગ છે. તો ભગવાનના ભક્તને એવો વિચાર કરો, કયો વિચાર કરવો, કે શાસ્ત્રની અંદર મારું વૈરાગ્યનું અંગ છે, મારું વૈરાગ્યનું અંગ છે તો આ ગ્રંથોમાં વિશેષ કરીને શેમાં વધારે વૈરાગ દેખાડ્યો છે, તો એ ગ્રંથને વિશેષ કરીને માન્ય રાખે અને વિશેષ કરીને એનું વાંચન કરે, તો એનો મતલબ નથી એ ગ્રંથ જ હારો, બાકી નહીં થારા બધા હારા, પણ મારા માટે આ શ્રેષ્ઠ છે. એટલે અહીંયા આ પરોક્ષની વાતમાં પ્રત્યક્ષમાં આવું, માનોક વચનામૃત ગ્રંથ છે, નિષ્કળંક કાવ્ય છે, ભક્ત ચિંતામણી છે, વગેરે વગેરે બધા જ ગ્રંથો સારા છે. તો ભગવાનના ભક્તને એ એમાંથી કયું ગ્રહણ કરવું, તો કે પોતાના અંગ પ્રમાણે વિશેષ કરીને ગ્રહણ કરવું, બીજા ન કરો એમ નહીં પણ વિશેષ કરીને. વૈરાગ્યનું અંગ છે ને તો એને વિશેષ કરીને કાવ્ય વાંચવામાં રસ પડે તો એ કાવ્ય વાંચે, એનો મતલબ એવો નથી ભક્ત ચિંતામણી ન વાંચે, એને વાંચે જ પણ એની રુચિ વિશેષ કરીને પહેલામાં સહજમાં જ રહે છે. માનો કે જ્ઞાન પ્રધાન અંગ છે તો સહજ એને વચનામૃતમાં રુચિ વિશેષ લેવાની, કારણ કે આ ગ્રંથ જ્ઞાન પ્રધાન અંગ છે, એવો ગ્રંથ છે. તો એનો મતલબ એમ નથી કે એ પાછું સત્સંગીઓ ન વાંચે, વાંચે. અને તે ગ્રંથ વાંચતાય પણ, તે ગ્રંથ વાંચતા માનો કે વચનામૃત જ વાંચે છે, પણ એમાં પોતાની રૂચિવાળી વાત આવે તો અમે વિશેષ કરી ઊંડો ઉતરે છે, કારણ કે એ પોતાની રૂચિવાળી વાત છે. તો બીજી નકામી છે તો ના, એ બીજા ભગત માટે છે. મહારાજ કે આવો ભગવાનનો ભક્ત વિચાર કરે. છેલ્લો પ્રશ્ન પગ્યા, અરે અરે એટલે આઠમું છે હજી, એમ તો દહ બાકી છે બીજા. યજ્ઞ શિબિરનો ઘટ્યો 13 દાડાની જો હોત ને તો લોયા પ્રકરણ પૂરું થઈ જાત. થોડા ખાટું કાંઠે આવતા આવતા અટકી ગયું જહાજ. છોટી એક વાત દૂર રહે, બોલો. રાતે દેવ ઉત્સવ મંડળ નથી, બઘડા ટેબલો આવવાનું છે ને બોલાવા, ધૂન કીર્તન ભજનનો પ્રોગ્રામ છે ને. એમ તો આપણે ટ્રાય તો કરવાના છીએ, કાલ સવારમાં લઈ લેવાના છીએ કીર્તન વિવચનમાં, કાલને પમદી 2 દાડા, એટલે બને એટલી પ્રયાસ કરીને આપણે પોગી તો જવું છે, પણ રહી જાય તો પછી શિબિર એક ટંક લંબાઈ દેવું. હું કયો ભાઈ, કેવું પડે લ્યો, આ તાળું જેટલા પાડે ને એ લોકોની ટિકિટ બધા આવી ગયેલી, સમજાણું. એટલે કે આપણે શું તાળી પાડવા માંડો, આપણે તો કઈ રોકાવું નથી. આ તો ઓલા સુરા ખાચરવાળી કરો, ઓલા નહીં બિચારા, ઓલા હું બાપુભાઈ એની બેન આમ હરીફે શું કે હરીફાઈમાં ચડ્યા. બાપુભાઈને કહે તમે કેટલા વર્ષથી મારાને આરે રહ્યો પણ તમને કોઈ દી વૈરાગ ન પ્રગટ્યો, નતર જગત અસાર છે, ભલામણ સંસાર છોડીને સાધુ ન થઈ જાય. ત્યારે પેલા બાપુભાઈ કે મને કેવો છો, તમને વૈરાગ ચડે તો વૈરાગ ચડે તો તમે સાધુ થઈ જાઓ. તો હું સાધુ થાવ સુરા ખાચર, કે તમે સંન્યાસી થઈ જાઓ તો હમણાં હું સાધુ થાવ. બાપુભાઈ કે તો હું થઈ જાઓ તમે સાધુ તો સંન્યાસ તો થઈ જાઓ કે. અને બાપુભાઈ મુંડાઈ નાખ્યું. પછી સુરા ખાચર કે મારું કેવું પડે, તમારથી થવાય મારથી ન થવાય કે. એમાં લોકો તાળી પાડી, સમજાણું કે બાકીના બધા એમ ને મેં એમ. અને વળી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે, આ તમે સર્વે નાના છોકરા બેઠા છો, તેમાંથી કોઈકને તો આ સર્વે સંત પ્રમાણ કરે છે ને કોઈકને તો નથી કરતા, અને સર્વેની અવસ્થા સરખી છે ને સંઘ પણ એક સરખો છે, અને ભોજન વસ્ત્ર ઉપાસના શાસ્ત્ર ઉપદેશ મંત્ર તે સર્વેને એક સરખા છે, તો પણ જે ન્યૂન અધિકપણું રહી ગયું તેનું શું કારણ છે? છેલ્લો બહુ સરસ પ્રશ્ન. જો કે ભક્તો લોયાનું આઠમું આખું છે સાધુનું વચનામૃત છે, લોયાનું આઠમું આખું સાધુ પરત્વે કરેલી વાતોનું વચનામૃત છે. આમાં ગ્રહસ્થને તમે એક એક પ્રશ્ન જોવો ને તો ખબર પડે છે બહુ સૂક્ષ્મ પ્રશ્નો છે. આમ હરિભગતને સીધા લાગુ પડતા હોય એવા દેખાતા નથી, યદ્યપી મોક્ષને માર્ગે ચાલેલાને બધાને કામ લાગે એવું છે, પણ મહારાજે વાત કરી છે એ સાધુ પરત્વે જ કરી છે. કેવી સરસ મહારાજ વાત કરી, આ તમે સર્વે નાના નાના છોકરા બેઠા છો, છોકરા એટલે સાધુ માટે શબ્દ મૂક્યો, તેમાંથી કોઈકને તો આ સર્વે સંત પ્રમાણ કરે છે ને કોઈકને તો નથી કરતા, કોઈકને પ્રમાણ કરે આ બહુ હારા છે, આમાં કાંઈ વાત વાંધો નથી, આમ તેમ કહે છે. બે જણે પણ હારા શબ્દ બોલે છે ને અમને, અમુકને કહે છે કે આનું કાંઈ મેળ દેખાતો નથી, આમ કેમ છે? અને સર્વેની અવસ્થા સરખી છે, બધા 20-20 વર્ષના છો, ને સંઘ પણ સરખો છે, બધા આરે બેન કથા વાર્તા કરો છો, અને ભોજન વસ્ત્ર પણ ઉપાસના શાસ્ત્ર ઉપદેશ મંત્ર એ સર્વે એક સરખા છે, એક જ બનેલી તપેલાની ડાળ બધા જમો છો, એક જ સરખું બનેલું શાક જમો છો, વસ્ત્ર પણ એક જ તાકામાંથી બધા ફાડીને પહેરો છો, ઉપાસના પણ બધાને એક સરખી સર્વોપરી છે, શાસ્ત્ર પણ બધા વચનામૃતને હરિલામૃતને સત્સંગીનો જ વાંચો છો, ઉપદેશ પણ એક જ સરખો છે, એક જગ્યાએથી ઉપદેશ મળે છે, મંત્ર પણ બધાને એક જ સરખો ગુરુ મંત્ર મળ્યો છે, તેમ છતાંય પણ ભેદ રહે છે, એનું શું કારણ છે? અને જે સંત છે તે તો સમદ્રષ્ટિવાળા છે, નિરપક્ષ છે ને ધર્મવાળા છે, તે તો જે જેવો હોય તેને તેમ કહે છે. મહારાજ શું કીધું ખબર, ઓલાને બચાવી લીધા કેનારને. મહારાજ કે એ તો કેવા છે, સંત છે તે તો સમદ્રષ્ટિવાળા છે, એની મતે તો બધા હરખા છે, એના માટે અધિક ન્યૂન જેવું કશું છે જ નહીં, નિરપક્ષ છે, આની બાજુ ભળે છે ને આની બાજુ નથી ભળતા એવી કોઈ વાત છે નહીં, ધર્મવાળા છે, એટલે ધર્મવાળા હોવાને નાતે એ જે વાત કરે છે એ મોક્ષની જ વાત કરશે, તે તો જે જેવો હોય તેને તેમ કહે, માટે એનો ઉત્તર કહો. તો પછી આ એની અંદર આ સ્થિતિ છે, તો પછી એકને શ્રેષ્ઠ કહે છે, એકને ગૌણ કે, એનું કારણ હું એનો ઉત્તર કરો. પછી પોતે જ એનો ઉત્તર કર્યો છે, જેના સંત વખાણ કર્યા છે તેને શ્રદ્ધા છે. એનો બીજો અર્થ એવો થાય, જેને મોક્ષના માર્ગમાં શ્રદ્ધા છે, મોક્ષની બાબતમાં જે કોઈ શ્રેષ્ઠ વસ્તુ સાંભળી એ કરવા માટે આતુર બની જાય છે, એને કશું કઠણ પડતું નથી. એને માનો ધ્યાનની વાત આવે તો ગમે એમ કરીને મનમાં વિચાર કરો આપણે ધ્યાન કરવું છે, કામ ન થાય. અને જો શ્રદ્ધા નથી તો વિચારે બધા આંખ મીચી લીધી તો કા તો કા આપણે છટકાવો હવે. પણ એ કઈ અસ્તુ રહે અને એટલે એના પર એટલો રાજીપો ઉતરે નહીં. એ તો મોકો ગોતે કેમ કરીને આમ બેઠા એક બાજુ જાય તો આપણે આપણું દારૂ કરી લઈ તો એના પર રાજીપો ઉતરે નહીં. પરંતુ હાજરી છે કે નથી, ભગવાને શું કીધું છે, એને મને કેવી રીતે વર્તવાનું કીધું, એમ જ વર્તું, એમાં મને બીજો સંકલ્પ નહીં. મહારાજ કે આવું જેને વર્તે એના પર સહજ જ સંતનો રાજીપો ઉતરે છે અને એને વખાણ કરે છે. જેના સંત વખાણ કરે છે તેને શ્રદ્ધા છે, માટે ધર્મ પાળ્યા વિશે તેનો વધારો છે અને એ સત્સંગની અંદર ધર્મ પાળવામાં પણ વધતો જાય છે. ને તેને સંતની સેવા કરવાની વિશે તથા ભગવાનની વાત સાંભળવાની વિશે પણ શ્રદ્ધા છે. જો એને પછી ધર્મ પાળવામાં શ્રદ્ધા વધતી જાય અને સંતની સેવા કરવામાં પણ એવી શ્રદ્ધા ઉત્કૃષ્ટ થાય અને ભગવાનની વાત સાંભળવામાં પણ એવો તત્પર થઈ જાય ને સંતનો વિશ્વાસ છે અને એ જ પાસે વિશ્વાસ મૂકી શકે, કારણ કે એને કાંઈ કઠણ પડે જ નહીં. એટલે વિશ્વાસ તો સહજ સંત મૂકવાના એના ઉપર, એને ગમે એટલું કઠણ વર્તાવો તો આમ નહીં કરીશ, એટલે પછી જિંદગી આખો જીવે ત્યાં સુધી ન કરે બોલો. અને ઓલાને કીધું એટલે આમ નહીં કરીશ, ન્યાથી કહીને જ ઓલી બાજુ ન પગે ને તે જ કરતો હોય પાછો લો. એલા તો બીજી ત્રીજી વાતો નહીં કરીશ, સામે બેઠો બેઠો વચન મૂકતો વાંચે અને ખોલીને વાંચે એક પાન અડધું પાનું, પણ જોવે ઓલા છેક વ્યા ગયા અને ખબર પડી ઓલી ઓલા છેડે પગ્યા છે વચન મૂકે પડતું અને પછી પાછી બીજી વાતો શરૂ કરે તો મહારાજ કે એના ઉપર રાજીપો ઉતરે નહીં. અને જે આવા સમાગમમાં રહ્યો થકો વિદ્યો નહીં ને શ્રદ્ધા રહિત છે એ શ્રદ્ધા રહિત છે એમ જાણવું. ઇતિ વચનામૃતમ લોયાનું આઠમું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.